वल्लभ भक्तो, भगवान स्वामीनारायण एवडा मोटा भगवान छे, इनी एक एक बात, इनी एक एक क्रिया जीवने गमी जावी छे। महाराज ज एवडा मोटा छे। तमे जोजो कीर्तन तमे सांभळता छो ने तो एम लागे कीर्तन ने सांभळी राखीए અતિ આનંદ આવશે। તમે પુરુષોત્તમ પ્રકાશની કથા સાંભળતા છો તો એમ લાગે બસ પુરુષોત્તમ પ્રકાશ સાંભળી રાખીએ। કોઈ પણ લેશો મહારાજની મૂર્તિ એટલે સાકરનો ગાંગડો એને ગમે નથી બચકું ભરો તો મીઠો જ લાગે। એ મહારાજની કોઈ પણ વાત જીવને ગમી જ જાય। એક જ શરત છે, માયે મુમુક્ષુ હોવો જોઈએ। એક વિકલ્પ, મુમુક્ષતા જો ન હોય, ભુભુક્ષતા જો હોય તો ઈલાજ નથી। યાદ રાખજો, એ જીવન કેવું જીવે છે એના કરતા એની અંદર મુમુક્ષતા કેવી છે બહુ મહત્વની છે। માણસ ભલે દારૂડિયો થઈ ગયો હોય, ભલે માંસ ભક્ષી થઈ ગયો હોય, ભલે વ્યભિચારી થઈ ગયો હોય, અનેક કુકર્મવાળો થઈ ગયો હોય, પણ માઈ જો મુમુક્ષતાનું બીજ પડ્યું હોય અને એને આ કથા સાંભળવામાં જ્યારે આવે, અવશ્ય મેવ એનો જીવ જાગી જાય છે, અવશ્ય મેવ જાગી જાય। અને મહારાજના સમકાલીન સમયમાં જોબન આદિક બધાના જાગી જ ગયા છે ને, મુંજાસુરના જાગી જ ગયા છે ને, અને કદાચ ભલે સત્સંગમાં આવી ગયો હોય કોઈને યોગ્ય કરીને, પણ જો મુમુક્ષતા ન હોય, ભુભુક્ષતા જો હોય, મહારાજ કે લાધો ઠકર એક મણ મરી હાકર પરસેદીને ખાઈ ગયો પણ કાંઈ ફેરફાર થયો। પેલું સાઉન્ડ બરાબર હતું, સમજાય છે? મુમુક્ષને બહુ જ કથા ગમે, બહુ જ ગમે। અને ભગવાનના ભક્તો, આપણને કથા જ્યારે ગમવા માંડે ને ત્યારે સમજવું, દુનિયા ગમે તે કે પણ આપણે મહારાજ સુધી પગી જવાના, પગી જવાના, પગી જવાના। જો ન પગવાના હોય ને તો કથા જ ન ગમે। કથા ગમે એટલે એનો આત્મા ઉદિતપણાને પામી ચૂક્યો, મહારાજના મત પ્રમાણે, અંત્યનો 24 પ્રમાણે અવશ્ય મેવ ભગવાન સુધી પોગી જવાનો, જેને કથા ગમવા માંડે, બસ જેને કથામાં આનંદ આવવા માંડે, જેનું હૃદય નાચવા માંડે, દેહ નાચક ન નાચે, હૃદય નાચવા માંડે, વાત પતી ગઈ। એટલે ભગવાનના ભક્તો, અને એમાં પુરુષોત્તમ પ્રકાશની કથા તો અદ્વિતીય કથા છે। નિષ્કળાનંદ સ્વામીએ 18 ગ્રંથો લખ્યા ખરા, પણ એમાંય શિરમોડ વાળી કોઈ કથા કહેવાય ને તો પુરુષોત્તમ પ્રકાશની છે। કારણ કે પુરુષોત્તમ પ્રકાશમાં સ્વામી એકલી મલાઈ ભેળી કરી દીધી, શું કર્યું? કારણ કે એકલા પુરુષોત્તમ નારાયણનો જ મહિમા ગાયો, એકલા પુરુષોત્તમ નારાયણનો મહિમા ગાયો, ને તો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વગેરેનો મહિમા કહેવો પડે ને, ગુણ છે એનો મહિમા કહેવો પડે, પણ સ્વામી એ વાત આડી ન આવવા દીધી, સીધો મહારાજની સાથેનો સંબંધ। એટલે અદભુત કથા છે, ખૂબ આનંદ આવે એવી કથા છે। હવે આપણે સાંભળીએ વચનામૃતની કથા, પ્રથમનું 32મું વચનામૃત છે। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1876ના પોષવદી 30ને દિવસ પ્રભાત સમયે શ્રી ગઢડા મધ્ય દાદા ખાચાના દરબારના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા। ધોળો ખેસ પહેર્યો હતો, માથે ધોળી પાગ બાંધી હતી, ધોળી ચાદર ઉઢી હતી, ને લલાટને વિશે કેસરની આડી કરી હતી, ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા, અને પાગને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો, અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને મુનિ કીર્તન ગાવતા હતા। હવનના પોરમાં મારા સભા કરીશ, એક તો વહેલી સવારની કથા બહુ સરસ હોય, કારણ કે મુમુક્ષુ જાયો હોય, સમજાણ બાકી હુતા હોય, સવારની કથા બહુ સરસ હોય, અને મહારાજ તો ક્યારેક અડધી રાત વીતી જાય ને પછી સભા બોલાવતા। અને ભક્તો, મુમુક્ષતા કેટલી છે એ જણાય આવે। મહારાજ ક્યારેક એમને એમ કથા હાકે જ રાખે, 10 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે, પછી ધીમે ધીમે કરતા ઊભા થઈ ને મહારાજ બેઠા હોય ને તો ઉતારે ભેળા થઈ જાય। ક્યારેક તો મહારાજ 2:30-2:30 વાગ્યા સુધી કથા હાકે બોલો, અને પાછા 2:30 વાગ્યે કથા પૂરી કર્યા પછી સંતોને ઉતારા માટો મારવા જાય, કેટલા હુતાશ, કેટલા ધ્યાન કરે, કેટલું ભજન કરે છે વગેરે વગેરે જોવે. અને બીજે દાડે હવારના પોરમાં મહારાજ જેટલા કથામાં બેઠા હોય, જેટલા ધ્યાન ભજન કરતા હોય, જેટલા વાંચતા હોય, એટલા બધાને પોતાની પાસે બોલાવે, પછી એક એકને ભેટે, એક એકને ભેટે. અને મહારાજ બધાને જ્યારે ભેટે ત્યારે કેટલા બાકી રહી જાય? જો કથામાં બેઠા એને ભેટ્યા, ધ્યાનમાં બેઠે તેને ભેટ્યા, પછી માળા કરતા તેને ભેટ્યા, વાંચતા તેને ભેટ્યા, રહી ગયા કેટલા? જો સોતે હે વો ખોતે હે. અને પછી ઓલામ દાઝ થયો, અરે રે આપણે રહી ગયા, આપણે રહી ગયા. અને પછી બીજે દિવસથી ખરી ચીવટ રાખે. અને પછી તો મહારાજ જેટલા વાગ્યા સુધી કથા કે જોલા આવે ને તો એને બેઠા બેઠા ખાય. આપણે એમ જ કરવું, સમજાય છે? જોલા આવે ને તો સભા મંડપમાં બેઠા બેઠા ખાવા, પણ ઉતારા ભેળું તો થવું જ. ક્યારે કઈ વાત આપણું જોકું ઉડાવી દેશે અને કઈ વાતથી આપણું જોકું ઉડી જાહે અને જીવાતમાં જાગી જાહે, કાંઈ નક્કી નથી. ઘણી ફેરી સત્સંગમાં 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ કાઢ્યા હોય તો અમુક વાત ન પકડાણી હોય અને ક્યારેક ઓચિંતા શબ્દ અડી જાય અને વાત પકડાઈ જાય. તો વિચારો, પરમ ચૈતન્યાનંદ સ્વામી કેવડા મોટા સાધુ કહેવાય. મારે સદગુરુ બને ને પહેલા એને સદગુરુ બનાવ્યા, કેવડા મોટા સાધુ કહેવાય. અને કોઈ પણ વસ્તુ પદાર્થ આવે ને તો પેલું એમની પાસે આવે ને પછી મહારાજ પાસે જાય, કેવડા મોટા કહેવાય, કેવડા મોટા કહેવાય. અને પાછું બધાને તો પ્રકરણ લાગુ પડે લુખા ગોળાનું, અને એક પ્રકરણ લાગુ ન પડે. પોહાઈ પ્રકરણ હાલતું હોય જેમ મહારાજને પ્રકરણ લાગુ ન પડે, બધાને લુખા ગોળાનું પ્રકરણ હાલતું હોય, મહારાજને તો પૂરી ને શીરો ને બધું હોય, એક પ્રકરણ લાગુ ન પડે. એમ પરમ ચૈત્યાનંદ સ્વામી એક પ્રકરણ લાગુ ન પડે. બીજા ગોળા ખાતા ને સ્વામી સાકરનો શીરો ખાય, બોલો એક પ્રકરણ અડે ને આને, એવડા મોટા સાધુ. પણ તેમ છતાંય અંદરથી આત્મા જાગી ન હગ્યો. જાગ્યો ક્યારે? મહારાજ ધામમાં સિધાવી ગયા, યાદ રહી, મહારાજ ધામમાં સિધાવી ગયા. અને પાછળથી ગોપાળાનંદ સ્વામી કથા વાર્તા પ્રવર્તાવી અને એમાં એમના શિષ્ય બાલ મુકુંદાનંદ સ્વામી કથામાં જાય અને કથા સાંભળે અને ગોપાળાનંદ સ્વામી કથા કરે, પછી શું અધૂર આવ્યો કોજી? માણસના ધર્મ જ્ઞાન વૈરાગ્યનું સેટિંગ થઈ જાય, ઉપાસનાનું સેટિંગ થઈ જાય, સમજણનું સેટિંગ થઈ જાય, એક વાતનું સેટિંગ થઈ જાય. અને આ સત્સંગ કેવો છે, બધું સેટિંગ હોય ને તો સુખ આવે. ઉપાસનામાં સેટિંગ ન હોય તો સુખ હોય જાય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં સેટિંગ ન હોય તો સુખ હોય જાય, પંચ વર્તમાનમાં ફેરવો ને એનું સેટિંગ ન હોય તો સુખ હોય જાય, સમજણનું સેટિંગ ન હોય તો સુખ હોય જાય. એક સેટિંગ હોય, જેમ ગાડી બધું સરખું હોય ને તો ગાડી હાલે, બ્રેક એ બરાબર જોઈએ, લીવર એ બરાબર જોઈએ, ટાયરમાં પછી હવા એ જોઈએ, બધું જોઈએ, અને ટાંકીમાં પેટ્રોલ કે ડીઝલ એ જોઈએ, એક ઘટે એટલે ન હાલે. તો મોક્ષના પથમાં એવું છે, જીવને અહોહો ભાવતો તો જ વર્તી, એક વાતનું સેટિંગ, એક વાતનું સેટિંગ વિખાય એટલે અંદરનો આનંદ બધો માર્યો જાય. ગોપાળાનંદ સ્વામી કથા કરતા પછી એક વાતનું સેટિંગ અધૂરું રહે. અને બાલ મુકુંદ આનંદ સ્વામીના મનમાં એમ થયું, ઓહોહો આવો બધો આનંદ આવે છે, પણ પરમ ચૈતન્યાનંદ સ્વામી કથામાં ન આવે. કારણ કે એને મનથી એમ મનાઈ ગયેલું કે મને તો મહારાજ પણ મોટો કરીને માને ને મને સદગુરુ બનાવ્યો, બધાને લુખા ગોળાનું પ્રકરણ લાગુ પડે, મને લાગુ ન પડે, પહેલી વસ્તુ મારી પાસે આવે પછી મહારાજ પાસે જાય. અને ભક્તજનો, કોઈ પણ પ્રકારનો ઊંડે ઊંડે રહેલો અહંકાર જીવને સુખ ન લેવા દે, યાદ રાખશો. કોઈ પણ ક્ષેત્રમાં રહ્યા હોઈએ, તમે ગ્રહસ્થ ભક્ત છો અને માનો કે તમારી પાસે રૂપિયા જાજા હોય, એનો લેશ માત્ર અહંકાર રહી જાય, બુદ્ધિ જાજી ઠાકોરજી આપ્યું એનો લેશ માત્ર અહંકાર રહી જાય, કોઈ મોટી પદવી આપી હોય, ધારાસભ્ય બનાવી, સંસદ સભ્ય બનાવ્યા, એનો લેશ માત્ર અહંકાર રહી જાય, કાં તો મોટા ડૉક્ટર થઈ ગયા ને, કાં મોટા એન્જિનિયર થઈ ગયા હોય ને, કાં મોટા સીએ ને વકીલ થઈ ગયા હોય, એનો લેશ માત્ર અહંકાર રહી જાય. અરે કદાચ સંસાર છોડીને સાધુ થયા હોય, મહંત પદ મળ્યું ને એનું લેશ માત્ર અહંકાર રહી જાય, મોટો વક્તા થયો એનો લેશ માત્ર અહંકાર રહી જાય, મોટો ગાયક થયો એનો લેશ માત્ર અહંકાર રહી જાય, મોટો વિદ્વાન થયો એનો લેશ માત્ર અહંકાર રહી જાય, મોટો સંગીતકાર થયો એનો લેશ માત્ર અહંકાર રહી જાય. કોઈ પણ પ્રકારનો એક લેશ માત્ર અહંકાર જો રહી જાય તો જીવનમાં પ્રાપ્ત થયેલી મોજ બધી મારી જાય. સ્વામી ને એમ કે હું તો મોટો સાધુ ને કેવડો મોટો આયા હું, મારે હું કથા જાઉં તો. પણ ગોપાળાનંદ સ્વામી અનરાધાર વરસતા હતા, અનરાધાર વરસતા હતા. સ્વામીના જોગમાં આવે, સ્વામીની વાત સાંભળે, તમે કલ્પના કરો નિત્યાનંદ સ્વામી જેવા કેવડા મોટા સાધુ ને કેવડા મોટા વિદ્વાન. બૃહસ્પતિની ઉપમા જેને ઓછી પડે, અરે જે કોઈ જગ્યાએ વિદ્વાનની મોટી સભા થવાની હોય, ચર્ચા ધર્મશાસ્ત્ર થવાનો હોય અને શાસ્ત્ર અર્થ થવાનો હોય, એમાં બધા વિદ્વાનો દુનિયાભરના ભેળા થાય અને એમાં નિત્યાનંદ સ્વામી જો એન્ટ્રી કરે, વિદ્વાનોને ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણના સાધુ નિત્યાનંદ સ્વામી આવ્યા છે, તો વિદ્વાનો એમ કે અમારે શાસ્ત્ર અર્થ નથી કરવો, શાસ્ત્ર અર્થ કર્યા વિના અમે નિત્યાનંદ સ્વામીને વિજય જાહેર કરી દઈએ છીએ. કેવડા વિદ્વાને છે. પણ ગોપાળાનંદ સ્વામી જયારે અનરાધાર વરસતા હતા અને એમાં નિત્યાનંદ સ્વામી કથામાં જયારે પહોંચી ગયા અને કથા વચનામૃત ઉપર ગોપાળાનંદ સ્વામી અનરાધાર વરસતા હતા અને વચનામૃતની કથા પૂરી થઈ, ગોપાળાનંદ સ્વામીની ઈચ્છા હતી કથા પ્રવર્તાવી, નિત્યાનંદ સ્વામીએ કીધું ના સ્વામી જરૂર નથી, પણ વચનામૃતની કથા પૂરી થઈ, નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને દંડવટ કરે, હાથ જોડીને કહે, સ્વામી વચનામૃત લખ્યા તો ખરા, કારણ કે લખનારે નિત્યાનંદ સ્વામી, સ્વામી વચનામૃત લખ્યા તો ખરા પણ સમજાણા તો આજ જ્યારે તમે સમજાવ્યા એમ. સ્વામી તમે જો વચનામૃત ન સમજાવ્યા હોત ને તમારા વચનામૃત સમજાણમાં હું ન બેઠો હોત તો કદાચ મહારાજને સાથે મળેલો હોત ને તોય પણ, અરે મને મારી નિષ્ઠા ભલે સર્વોપરી હતી પણ કોઈને કોઈ જગ્યાએ ક્યાંય ને ક્યાંય કચાશ રહી જાત. સ્વામી તમે તમામ કચાશ ટળાવી નાખી, વચનામૃત આજ સમજાણા. હવે ઈ ગોપાળાનંદ સ્વામી કેટલા અનરાધાર વરસતા છે કલ્પના કરો તમે. ખરેખર આ સંપ્રદાયમાં બે મહાપુરુષો બહુ વર્ષ્યા છે, એક તો સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, બીજા સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી. આ બે મહાપુરુષો આ ભૂમંડળ ઉપર જન્માયો હોત તો કદાચ ભગવાન સ્વામિનારાયણ ભૂમંડળ ઉપર આવ્યા પણ મહારાજનો ધોકો આપણે લેખે ન લાગવા દે ત્યાં. જે કારણે મહારાજ આ બ્રહ્માંડમાં આવ્યા છે, કાર્ય કદાચ હા મંદિરો થઈ જાત, દેવો પધાર્યા, બધું નિર્માણ થઈ જાત, પણ મહારાજનો અંતર્ગત અભિપ્રાય જે નિર્માણ કરવાનો હતો, પોતાની સર્વોપરી નિષ્ઠા સ્થાપિત કરવાનો હતો, એ કદાચ થોડો ઘણો અધૂરો રહી જાત. ભલે મહારાજ આ બ્રહ્માંડમાં આવ્યા, કારણ કે ભગવાન પૃથ્વી પર આવે મારા દિવ્ય ચરિત્ર દેખાડે ત્યારે અહોભાવ પ્રગટે, પણ માનુષિક ચરિત્ર દેખાડે ને ત્યાર પાછું આપણું ડખ મીખી જાય, એને કોણ સેટિંગ કરે કોજી? એને તો ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ પાસે બેહરી બહેરીને કે ગાંડો થામાં ગાંડો થામાં. મહારાજ તો અલૌકિક મૂર્તિ છે, એ તો સર્વના ઉપરી છે ને, જેમ ઠીક પડે એમ કરે, જેમ ઠીક પડે એમ. ન તો આપણું તો કેવું છે, આપણું તો એવું છે, માનો કે ઓલી બીબડી દાંતણ આપે ને કલ્યાણ કરી દે તો આપણે તો પાછું આડુળું થઈ જાય. અરે એમે કેટલી મહેનત કરી, દાખલો કર્યો, તમારા મોક્ષમાં જે હાનિત પાડતા આ બીબડી દાંતણ આપીને ઉપાડી ગયા. ધણીનો ન હોય ધણી રહે, ત્યારે એને ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ સેટિંગ કરી દયા. અનરાધાર ગોપાળાનંદ સ્વામી વરસતા હતા અને બાળમુકુંદાનંદ સ્વામી કીધું કે સ્વામી એકવાર કથામાં આવો, એકવાર પછી નહીં આવતા, એક જ વાર આવો, એક જ વાર ગયા, એક જ વાર. અને ભક્તો મુમુક્ષને તો એક જ વાર કથામાં લઈ આવો, પછી આપણે નહીં લાવવો પડે. હું તો કહું શિબિરો છાવણીઓ જ્યાં થતી હોય ને, એકવાર મુમુક્ષને પરાણે લઈ આવો, એક જ વાર લઈ આવો, પછી બીજી વાર ન આવો તેની મરજી. અને યાદ રાખજો, મુમુક્ષતા હશે ને તો બીજી વાર એને ખેંચીને લાવશે, ખેંચીને. આજે એક ચિઠ્ઠી આવી હતી, જો કઈ આપણે ન વાંચી, મેં કીધું બહુ લાંબો પત્ર, આવડા મોટા પત્ર ક્યાં વાંચવા એમ. પછી મનમાંથી આટલો બધો લખ્યો જ, ભગતે બિચારે દાખલો કર્યો છે, મારે વાંચવો તો જોઈએ. પણ સરસ લખ્યું હતું કે સ્વામી, હું એક બહુ સારા સાધુની સાથે હેતુવાળો છું, એને ઉપાસના સર્વોપરી છે, મારીની આજ્ઞાએ સર્વોપરી પાળે છે અને સિદ્ધાંતે સર્વોપરી સમજ્યા છે, એનો મને ઘણો જ આનંદ છે. હું કોઈ દી શિબિરમાં ન આવું, એને સાફ સાફ લખ્યું, પણ ખબર નહીં મને કેમ પરાણે મન ખેંચીને શિબિરમાં લઈ આવ્યું, કે મને પરાણે મન ખેંચીને શિબિરમાં લઈ આવ્યું. હું પહેલી વાર આવ્યો છું પણ મને શિબિરમાંથી ઘણું બધું પ્રાપ્ત થયું, ભજન ઘણું બધું વધી ગયું અને મને મારા ગુરુ વિશે નિષ્ઠાએ બહુ વધી. હું તો કહું બહુ સરસ કામ કર્યું, કારણ કે હારા સાધુની સાથે નિષ્ઠા વધી હતી, બીજું વધારે હું કરવાનું છું, જેનું જોડાણ હોય ત્યાં, જેનું જોડાણ હોય ત્યાં. કારણ કે હારા સાધુને અરે જોડાણ છે, હારા સાધુને ભગવાનમાં જોડી જ દેશે જ્યાં એનું જોડાણ હોય. મને મારા ગુરુનો મહિમા અહીંયા આવ્યા પછી સમજાણો કે હારા સાધુનો શું મહિમા કહેવાય, મને ઘણો આનંદ થયો. અને સ્વામી હવે મારા મોક્ષમાં ફેરફાર નહીં રહે એમ. ભક્તો એક વાર મુમુક્ષન લઈ આવે ને સાચી વાત સમજાઈ જશે. મુમુક્ષન મોક્ષના દરવાજા બિચારાને ખુલ્લા થાય. એક જ વાર ખાલી પરમ ચૈતન્યાનંદ સ્વામી કથામાં ગયા અને ગયા અને ગોપાળાનંદ સ્વામી વર્ષ્યા અને સ્વામીની વાતો સાંભળી સાંભળી તો હૃદયની અંદર આમ ઝણાટી પડી ગયો. ઓહો મહારાજ આવડા મોટા. એની એની આગળ મેં અહંકાર રાખ્યો જેથી કરીને મહારાજ પાસે વસ્તુ જેની પહેલાં હું લઈ લઉં. અને મહારાજની રૂચિને ન સમજી હગ્યો. મહારાજ મને આ સત્સંગમાં ટકી રહ્યો એટલે કંઈ કહી ન હગ્યા, પણ હું મારી રૂચિને સમજી તો ન શક્યો. મારી રૂચિ તો ત્યાગ અને વૈરાગ્યની હતી, તેમ છતાંય હું તો ચાંદીથી મઢેલા ઢોલિયા પર સૂતો રહ્યો. મેં આવું જીવન કર્યું, જીવન બસ બદલી ગયું. અને કેવું બદલ્યું? એ ચાંદીનો ઢોલિયો કાઢ્યો, ગાદલું કાઢ્યું, શીરો કાઢ્યો, ભોંય પથારી કોથળા પર શરૂ કરી અને લુખા ગોળા ખાવાના શરૂ કર્યા. અને પછી હરિકૃષ્ણ મહારાજની પાસે જઈ આંખોમાંથી 14 આસોડા પડે અને બે હાથ જોડીને કહે, હે કૃપાનાથ, હે માલિક, 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સાધુ તો આ જ થયો. એમ આ સાધુ થયો. એ સાધુ કોણે કર્યા? સાધુ કોણે કર્યા? કથાએ કર્યા. યાદ રાખજો, વચનામૃતે કર્યા, કથાએ કર્યા. માટે ભગવાનના ભક્તો બહુ સાચું કહું, કથા વાર્તાનો અંગ પાડ્યા વિનાની જિંદગી જીવતા નહીં. અને કોઈ જીવતો હોય ને કદાચ સત્સંગની પોહાવી સેવા કરતાને સાવધાન કરી દેજો, એકલી સેવાથી મેળ નહીં પડે, તમે કથાનું અંગ પાડજો. મારાના સમકાલીન સમયમાં એક હરિસેવાદાસ કરીને એક સાધુ હતા અને સેવાનું જબરું અંગ, બહુ સેવાનું અંગ, પણ કથા વાર્તાનો અંગ નહીં, બીજું ભજનનું અંગ નહીં. ભગવાન ભક્તો કથાનો અંગ પાડજો, ભજનનું અંગે પાડજો. ઘણા ઘણાને તમે જોશો ને તો હરિભગત ભલે 25 વર્ષથી 50 વર્ષથી કહેવાતો હોય, પણ કથા વાર્તાનું જરાય અંગ ન હોય. કથા હાલતી હોય ને તે બહાર ઓટે જઈને બેઠા હોઈએ. અને ભજનનું ઠામકું અંગ ન હોય. તમે એમને વાતો કરો તો રાતના 12 વાગ્યા સુધી વાંધો નહીં, પણ તમે એને કોક હાલો ઘડી કથા કરીએ તરત હડફ દેન ઊભો થાય, સ્વામી ત્યારે મારે પાણી વાળવા દો, પછી લાઇટ વહી જાય. એટલે પણ અત્યારે લાઇટ વહી જાય, અડપ ઉભો થાય કહો. અને તમે જરા કેમ કહો, બેહો કથામાં ધૂન કીર્તન ભજન કરી લાવો, ઘડીક ભજન કરી હાલો, માળા કરી હાલો, ધ્યાન કરીએ, સ્વામી ત્યારે મારે ઉતાવળ છે, નતર ચોખ્ખો રોકા તેમ. અંગ પાડજો, બહુ સાચું કહો, અંગ પાડજો. ભગવાનના ભક્તનું અંગ કેવું હોવું જોઈએ? બધા અંગમાં એને સુખ આવ્યું હોવું જોઈએ. વાત યાદ રહે, બધા અંગમાં એને સુખ આવવું જોઈએ. કથા બેઠો તો આનંદ આનંદ મોજ આવે, એને માળા કરતો હોય તો મોજ આવે, ધ્યાન કરતો હોય તો મોજ આવે, એ સેવા કરતો હોય તો એ મોજ આવે, કીર્તન કરતો હોય તો મોજ આવે, અને ભગવાનના ભક્તો આનંદ ઉત્સવ કરતો હોય તોય મોજ આવે. કદાચ બધા રાસ લેતા હોય તો એને મોજ આવે, અને આચાર્ય મારે લાલજી મહારાજ પધારતો એને મોજ આવે. બધી ક્રિયામાં મોજ આવે એવું અંગ પાડજો, એવું અંગ પાડજો. સ્વામી વાતમ ન લગી પેલો ઉંદર હતો એને કેવું સરસ અંગ પાડેલું. પટેલના ઘરમાં રહેતો ત્યાં માંડી ફોલી ખાઈ તો માળો મોજમાં, વાણિયાને મૂકી આવ્યા તેના કપા ફોલી ખાઈ ન્યાય મોજમાં, પછી વાણિયો ખીજાણો કર્યો કરો એને પેલા ડબ્બામાં પૂરી, ઉંદર પકડવાનો ડબ્બો આવે ને એમ પકડીને પછી પાદર મૂકી આવ્યો. તેને ધરોના કુણા કુણા ડોકા ખાઈને પેલા વાણિયાને પટેલ નીકળ્યો ને કે આપણે તો અહીં મોજ જ છે. એમ ભગવાનના ભક્તો બધી જગ્યાએ મોજની ટેવ પાડશો, સિવાય વિષયમાં મોજની આદત છોડી દેશો. વિષયમાં આનંદની મોજ છોડજો, બાકી ભગવત સંબંધી બધા મોજ આવે ત્યારે જીવન બહુ દિવ્ય બનશે, બહુ જ ભવ્ય બની જશે, જીવન બદલાઈ જશે, એ સુખ એ આનંદ અલૌકિક છે. માટે ભગવાનના ભક્તો, તમે તો બધા શિબિરમાં આવ્યા જ છો, હજી હું તો કહું, હજી તો કેટલામ દાડો છે આજ? 13-14 અમાસ નથી આપણે કહેવી, દિવાળી કહીએ નહીં. દિવાળી પર્વ શ્રેષ્ઠ, એની તિથિ બોગસ, બોગસમાં બોગસ તિથિ કઈ કહેવાય? અમાસ. અમાસના દિવસે માણસ સારું કામ ન કરે, બોલો, પણ ભગવાનના સંબંધે અમાસ પણ પવિત્ર થઈ ગઈ અને દિવાળી બની ગઈ. ભગવાન રાઘવના સંબંધે દિવાળી બની ગઈ, દિવાળીનો મહિમા કેટલો વધી ગયો કહો. એ વાત હું બતાવે છે, જીવન ગમે તેટલું હલકટ હશે પણ ભગવાનનો સંબંધ જો લાગુ પડશે ને તો અમાસ જેવું જીવન હશે ને, દિવાળી જેવું બની જશે અને પર્વ જેવું બની જશે. કોઈ પણ ભોગે ભગવાનનો સંબંધ બાંધો, બસ કોઈ પણ ભોગે ભગવાનનો સંબંધ બાંધો, જીવન દિવ્ય અને ભવ્ય બની જશે, એનો આનંદ કઈ અનેરો હશે. એટલે કે હજુ તો ચોથો દિવસ બેસતો રહો, ચોથો દિવસ હજુ તો 6-7 દિવસ બાકી છે. સગા સંબંધીને બોલાવી લેજો, ફોન કરીને તાણ કરીને ગળાના હામ દઈને બોલાવજો, આવી જાય, સમજાણું, એકાદ બે દાડા ચાર દાડા પણ લાભ લઈ જાય. અને તમે બહુ પા જાવીને ઉતાવળ નહીં કરતા, નતર એમ કે હવે બે તો વારો પૂરું થઈ ગયો, હવે ઉપડી આલો થેલા નાખીએ ખભે. અવસર મળ્યો છે ભક્તો, અદભુત છે મહારાજ, બહુ અદભુત અદભુત વાતો કરે. હવારે વહેલા પ્રભાતમાં પછી મહારાજ બોલ્યા, જે સાંભળો એક પ્રશ્ન કરીએ. ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું, હે મહારાજ પૂછો. પછી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા, જે આ સંસારમાં જે વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં, તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે, પણ તેમાં ભેદ છે, તે ભેદ કેમ છે? કેટલો સરસ પ્રશ્ન છે મહારાજ. કે પંચ વિષય વિના જગતના જીવ નથી રહી શકતા, ભગવાનના ભગત ક્યાં પંચ વિષય વિના રહી શકે છે? જગતના જીવને ખાવા જોઈએ છે તો આ ક્યાં ભૂખ્યા રહીશ? તમે ભૂખ્યા રહ્યા છે? કોઈ ભૂખ્યા નથી, નુસી આંગળી કરજો હોવ તો નથી ને ભૂખ્યા. હે, અને આજ તો ભાઈ બેસતું હોય રાતે ભૂખ્યા રહેવાય? આજ તો આખો દાડો મોજમાં જ હોય, આપણે હવાર નથી કીધું, આખો આખો દિવસ મોજમાં કાઢે, જેથી કે આખું વર્ષ મોજમાં 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 પૂરું થાય. કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગ આજ મોજને ડીમ પડવા દેતા નહીં. મોજમાં આજનો દિવસ જશે, આખું વર્ષ મોજમાં જાય. એટલે મહારાજ પોતે પ્રશ્ન કરે, મહારાજ કે જગતના જીવને પંચ વિશે, ભગવાનના ભગતને પંચ વિશે, બે ને પંચ વિશે તો છે જ, બેમાંથી એક પંચ વિશે વિના તો રહી શકતા નથી. ભગવાનનો ભગતે જોવે છે ને સાંભળે છે ને બધું કરે છે જગતના જીવની માફક, તો પછી બેમાં ભેદ શું છે? તો વિષય જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે, અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે સ્ત્રોત્રોનો વિષય છે. આટલો ફેર છે. સાંભળે તો બે છે, સાંભળે તો બે છે. જગતના જીવને જગતનું ગીત વાગતું હોય, જગતની કાંઈ વાતો થતી હોય તો ડોલી ઉઠે, ડોલી ઉઠે. અરે 80-80 વરહના કાંઈક જગતની વાત નહીં, તો આમ કાંડાડો હાથ દેખો 80-80 વરહે. અને કથામાં બેઠા ને પછી આપણે કહીએ, દાદા કઈ યાદ રહ્યું, તો સ્વામી કઈ સાંભળતો નથી, એમ કથા નથી સંભળાતી. જગતની વાત સંભળાય છે, પણ કોને માટે? વિષય જીવની વાત છે. ભગવાનના ભગત તો ક્યારેક સ્વભાવ હોય દેહિક, પણ ભગવાનનો ભગત તો ભગવાનનો ભગત. એટલા માટે મહારાજ પ્રથમના 53માં કીધું, દેહિક સ્વભાવને જોઈ ભગવાનના ભગતનો અભાવ ન લેવો. એક દાદાની વાત કહું, વેરાવળના દાદા, લ્યો જબરો કડક સ્વભાવ, જબરો કડક સ્વભાવ. કડક સ્વભાવ કેટલો, એ તો એના છોકરાને પૂછજો ક્યારેક મળે ત્યારે, થોડુંક સંતોને પૂછી લેવું. કારણ કે છોકરાઓ કે સ્વામી 50,000 રૂપિયા આપી, અને દાદાને તમે સરદાર લઈ જાઓ કે સેવા કરશે, 50,000 ને લાલચે નહીં. પણ મેં કીધું, ભલે દાદા આવે અહીંયા અહીં લઈ આવ્યા, પણ સેવા કરે એટલે ગજબ સેવા કરો, વાડીની સેવા કરે, ભૂખા કટાવી. એક બાપા છે અહીંયા, ક્યાં ગમના ઓલા કઉ ઉપરી ક્યુ ભૂપગઢની ઓલી બાજુ, એટલે કમળા આપણને બાપા છે, દાદા ક્યાંક બેઠા હતા, બેઠા છે. હા, એ બાપાને ખબર. એક દાડો બે કાંક નીંદતા હતા, એમાં દાદા કાંક બોલે, ઓ પાડીને જીકી આંખ ખોજવડ દીધી. પછી દાદા કે હું તો જાઉં છું, કે મેં કેમ, એ કે આ જાહે ને પછી આવે કે, અને ખરેખર એમ જ દાદા ગયા પછી આવ્યા. જો એલા થાંભલાડા બેઠા ઈ બાપા, દેહરૂ બાપા. હા, દેહ નો સ્વભાવ હું તમને કહું, પણ કથા થતી હોય ને તો આમ ઓછું સંભળાતું હતું, સ્ટીરિયા પાસે બે જાય, અને મહિમા પાછો ગજબો. ધામમાં ગયા તો બોલતા બોલતા, કાલ ધામમાં જવું છે, કઈ નક્ષર ધામમાં પગ્યા કહો. એટલે ભગવાનના ભગતને ઓળખો બહુ કઠણ છે, હકીકત કહો બહુ કઠણ છે. બધું સરળ છે, પણ ભગવાનના ભક્તને ઓળખો બહુ કઠણ. પેલા વડનગર વિસનગર નો ઇતિહાસ તમને ખબર છે ને, નિર્ગુણદાસ સ્વામી બહુ મોટા સાધુ થઈ ગયા. હવે એના શિષ્ય હતા 50 જેટલા શિષ્યો. આમ એક સાધુ, સ્વભાવ ગજબ. કેવો સ્વભાવ ખબર? ગમે તે વાત હોય ને તો એનો કોક ઉભો જ રાખે, અને ક્યાંક ગયા હોય ને, પાંચ સાધુ ગયા ને પાંચ ખીતી હોય ને તો પોતાની બે જોડે રાખે. બોલો, એ બે જોડે ટીંગાડે બીજાને હેઠી મૂકી પડે આવી પોઝિશન. પછી બધા સાધુ કંટાળી ગયા નથી. એક દાડો સ્વામીને કહે કે હવે છે ને કાં તો આ નહીં કાં તો અમે નહીં. ભગવાનના ભક્તો સત્સંગમાં આવો ઠેરાવ કોઈ દી નહીં કરતા, બહુ સાચો કહું છું. હરિભક્તો હોય તો કાં તો આ નહીં કાં તો હું નહીં, એમ જિંદગીમાં નહીં કરશો. આવો ઠેરાવો, જો તમે કરશો તો સત્સંગમાં તમારા સત્સંગ જે મોટે રહોશે અને જબરું ધર્મ સંકટ થશે, ગામમાં મોટે રહોશે તેને ધર્મ સંકટ થશે, કદાચ કોઈ સાધુ મોટાને આગળ આવો ઠેરાવો કરશો તો સાધુને ધર્મ સંકટ થશે, એવમ પરમ પૂજ્ય આચાર્ય માર કે લાલજી મારની પાસે એવો ઠેરાવ લઈને તમે બેસો, કાં તો આ નહીં કાં તો આ નહીં, તે દિવસે એનું હૃદય વલોવાઈ જશે કે હવે મારે શું કરવું એમ, સ્વામીનું હૃદય વલોવાતું તો મારે શું કરવું એમ, કારણ કે ઓલા સાધુ બધા પાછા ભેગા થઈ ગયા, કાં આને કાં નહીં, કાં તો અમે નહીં કાં તો આ નહીં. સ્વામી ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ આમાં મારે શું નિર્ણય લેવો એમ, અને મહારાજે એવી પ્રેરણા કરી. પેલાનો સ્વભાવ હતો પણ ભજન ગજબ હતું. એ જ રાત્રિએ ઓલા સાધુ કસકસાટ ઊંઘે, પણ શ્વાસે શ્વાસે સ્વામિનારાયણ 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 આવા શબ્દો નીકળ્યા કસકસાટ ઊંઘમાં. અને આ પોઝિશન જ્યારે જાગેલા સાધુ જોઈ અને તરત સ્વામીને જગાડ્યા, અને સ્વામીને જગાડીને ધીમે કરીને કે સ્વામી આ સાધુ ગસગસાટ ઊંઘે છે, અને ઊંઘમાં સ્વામિનારાયણ 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 ભજન થાય છે. જોકે સ્વામી તેની સ્થિતિને જાણતા હતા, પણ સીધે સીધું કે થું લાગ ખબર જોયો આટલો એનો પક્ષ ખેંચે છે. સ્વામી એની સ્થિતિને સમજતા હતા, પણ ભગવાને પ્રેરણા બીજા સાધુની કરી અને સાધુ આ સ્થિતિને જોઈ ગયા, સ્વામીને જગાડ્યા. એટલે સ્વામી શું કર્યું ખબર, એ સાધુને હોવા દીધા, બીજા બધાને જગાડ્યા. અને જાગેલા બધા સાધુએ આ જેને કાઢવા માટે આખો સમુદાય તૈયાર થયો, તે સાધુની સ્થિતિ જ્યારે જોઈ, સ્થિતિ જોઈને ત્યારે બધા સાધુને પારાવાર પ્રસાદતાપ થયો. બધા સાધુ ભખોભક દંડવટ મેળ્યા કરવા માફી માટે, અને બધા સાધુ જ્યારે દંડવટ કરવા માંડ્યા અને ઓચિંતા ઓલા સાધુ જાગ્યા, અવાજ થયો ને એટલે જાગ્યા, બધા ચારે બાજુ દંડવટ કરે, અરે તમે કેમ મને દંડવટ કરો છો. બધા સાધુએ કીધું અમને માફ કરજો, અમે તમને કાઢવા માટે તૈયાર થયા હતા, પણ તમારી તો આવી સ્થિતિ છે. અને એ વખતે ઓલા સાધુને પશ્ચાતાપ થયો, આ સાધુએ માફી માગી, અને ત્યારે ઓલા સાધુએ માફી માગી, ભૂલ માફ કરજો, મારી ભૂલ છે, હું આવો સ્વભાવ રાખતો હતો, આજથી એવો સ્વભાવ છોડી દઈશ અને બધાને સાનુકૂળ થાય ને એવી રીતે હું પણ વર્તી છે. ભગવાનના ભક્તો બધાને સાનુકૂળ થાય એમ વર્તવાની આદત પાડશો, ગમે તેટલી સ્થિતિ ઊંચી હોય તોય પણ સાનુકૂળ થાય આદત પાડજો, નહીં તો ક્યારેક મોટેરો હશે અને જબર ધર્મ સંકટ થશે. જબરું આને બાજુ જાઓ આની બાજુ જાઓ, કારણ કે બંને ભગવાનના ભક્ત છે, બે ભગવાનના ભક્તો છે, કોની બાજુ જાઓ. ભગવાનના ભક્ત જે છે એનો તો પંચ વિષય ભગવાન સંબંધિત. મારે કે જગતના જીવ તો ક્યાં ભગવાનના ભક્તને આંબે, ભગવાનના ભક્તને ભગવાનની કથા વાર્તા સાંભળવી કે કીર્તન આદિક સાંભળવા, ભગવત સંબંધી વાતને સાંભળવી એ સ્ત્રોત્રોનો વિષય છે. બહુ અદ્ભુત વાત મહારાજ બતાવે છે. અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે. એની ચામડી હવે બીજા વિષયને ગ્રહણ કરવા તૈયાર નથી, ભગવાન સંબંધી જ વિષયને ગ્રહણ કરે છે. અને ભગવાનના અથવા સંતના તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે, અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવા તે જીભનો વિષય છે, અને ભગવાનને ચડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધ લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભગતના વિષયમાં ભેદ છે, અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી. અને નારદ સનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેણે પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. તે સમાધિમાં ઘણા કાળ રહે, પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય, મારે એક વાત પંચ વિષયની વાત આપણે અટકાવીએ, મારે કે પોસાય તેવી પોઝિશન હોય તો ભગવાનના ભક્તને પણ વિષય વિના રહેવાતું તો નથી, પણ એને ભગવાન સંબંધી છે, જગતના જીવને જગત સંબંધી છે. પણ આવો ભગવાનનો ભગત જલ્દી ઓળખાય નહીં. ભગવાનનો ભગત એને ઓળખે કે યાદ રાખજો, ભગવાનના ભગતને ઓળખવું હશે ને તો પોતે ભગત થવું પડશે. હીરાને ઓળખવા માટે ઝવેરી થવું પડે, સમજાય છે? હીરાને ઓળખવા માટે ઝવેરી થવું પડે. ઝવેરી થયા વિના હીરો પારખી ન હગાય. એમ ભગવાનના ભગતને ઓળખવા માટે ભગત થવું પડે. ભગત થાય ત્યારે ભગવાનના ભગતને ઓળખી શકીએ. સામાન્ય જીવ ઓળખી ન, સામાન્ય જીવને પોતાના જેવો જ દેખાય. પેલો પ્રસંગ પ્રસિદ્ધ છે ને, મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા, અને જો ને મોટો સંઘ ગયો આ બાજુના ગામનો, બંધિયા ગામનો. અને પછી મહારાજ પૂછ્યું હરિભગત એ કે નહીં, મહારાજ કે ભક્તો કયું ગામ, તો કે મહારાજ બંધિયા. મારે કે ઓહો બંધિયા, અમારો ડોસા ભગત શું કરે છે ક્યાં, ડોસા ભગત ભગવાનના ખરેખરા ભગત. તમને ખબર ડોસા ભગતનું જન્મસ્થાન સરદાર છે, સરદારના ડોસા ભગત. પણ પછી ત્યાં રહેવા માટે ગયેલા. મહારાજ કે મારો ડોસા ભગત શું કરે છે? ત્યારે ઓલા બધા કહે હવે તમારા ડોસાની શું વાત અમારી કરવી? મહારાજ કે કેમ, કઈ તકલીફ છે? તો કે તમે તમારા ડોસાને આટલા બધા વખાણ કરો છો, ડોસો જગતમાં હલવાઈ ગયો છે કે જગતના વ્યવહારમાં? મહારાજ કે હું વાત કરું, અમારો ડોસો હલવાય, આખું બ્રહ્માંડ હલવાઈ જાય પણ અમારો ડોસો ન હલવાય. મારાને કેટલો બધો ભરોસો હશે વિચારો ખરા, હે અનંત કરોડો બ્રહ્માંડના માલિકને કેવો ભરોસો બેઠો હશે, આખું બ્રહ્માંડ હલવાય અમારો ડોસો ન હલવાય. ભગવાનના ભક્તો, મહત પુરુષને આવો વિશ્વાસ બેસે, બસ આવું જીવન કરજો, આવું જીવન કરજો, કા કોઈ દી ન હલવાય. એમ ભક્તો, ક્યારેક આપણને આપણા જીવનની પણ આપણને મોજ હોવી જોઈએ. ક્યારે નથી કીધું પણ આજે એક ફરી કહું છું, લગભગ 6-7 વર્ષ પહેલા અમે વડતાલ દર્શન કરવા માટે ગયા. બાપુજી બેઠા હતા અને અમે ગયા દંડ કરી, એટલે મહારાજ બહુ મોજમાં હતા. મહારાશ્રી અમને કે આવો સંતો, મહારાશ્રી લગભગ ભેટે નહીં, લાલજી મારને ભેટે ખરા, લાલજી મહારાજ પણ મહારાશ્રીનો તેથી ભેટ્યા. અને પછી બેઠા એટલે મને કહે કે આજ તો ફોન અમારી ઉપર આવ્યો હતો. એ શું બાપુજી ફોન આવ્યો હતો? એ કે એવો ફોન આવ્યો હતો કે બાપુજી તમારી વિરુદ્ધમાં નિત્ય સ્વરૂપ સ્વામી સાઇન કરી દીધી કે. એટલે મને તો આમ થોડું થોડું થવા માંડ્યું. મહારાજ કે તમે ચિંતા ન કરો, મેં એનો ઉત્તર આપી દીધો. પાછા બાપુજીને બાપુજી બોલે, મેં એને એમ કીધું કે જ્યાં નિત્ય સ્વરૂપ સ્વામી સાઇન કરી દે ને ત્યાં હું હતેને કરી દઉં કે. ત્યારે ભક્તો ખરેખર એ શબ્દ મને ભૂલાતા નથી, સતત હૃદયમાં રમે રાખે કે એવા મહાપુરુષના વિશ્વાસ આપણે બિના દુનિયા પોહાઈ કે જગત કે સાથ ક્યાં લેના દેના, ક્યાં લેના દેના હે. કેટલો વિશ્વાસ ને કેટલો ભરોસો આપણા પર બેઠો છે, કેટલો ભરોસો બેઠો છે. મહત્પુરુષના વિશ્વાસની અંદર આવી જાય, જિંદગીમાં ક્યારે સંશય ન થાય આપણી પ્રત્યે. બસ હજાર સંશયના નાખનારા મળે ને તોય પણ એક થડકારો ન થાય એવું જીવન જીવજો. એમ એવું જીવન નહીં જીવજો બે જણા કે એટલે તરત આ બાજુ બેહી, બે જણા બે કે એટલે આ બાજુ બેહી, તરત આપણું મન ચકરાવ લેવા માંડે એવું જીવન નહીં જીવશો. મહારાજ કે આખું બ્રહ્માંડ હલવાય જાય પણ અમારો ડોસો ન હલવાય. વાહ ભાઈ વાહ, હું મહારાજે ડોસા ભગતને મોજ આપી, અમારો ડોસો ન હલવાય. ત્યારે બધા કહે છે કે તમે તમારા ડોસાનો વખાણ જ કરો ને, કે તમે તમારા ડોસાનો વખાણ જ કરો ને, કારણ કે એ તમારો છે. મહારાજે કે તમે આવો બંધ્યા તમને ખબર પડે, અત્યારે શેરડીનું કામ હાલે, 18-18 કલાક વાડીએ ને વાડીએ પડ્યો રહીશ કે તમારો ડોસો. અમે તો ગળા સુધી ડૂબ્યા, તમારો ડોસો તો ચોટલી સુધી ડૂબી ગયો છે કે. મહારાજ કે એ વાત સાચી, એ વાત સાચી કે 18 કલાક ખેતીનું કામ કરતા હશે પણ અમારો ડોસો બંધાય નહીં, એ વિષયમાં ડૂબે નહીં. પેલા બધા કહે છે પણ હજી વખાણ. મહારાજ કે એક કામ કરીએ, અમારા ડોસાને બોલાવીએ, અમારા ડોસા ભગત સાધુ થાય તો તમારે હરિભગત થવું. ઓલા બધા કે તો થઈ જ જાય ને કે એમાં કઈ મોટી વાત છે. અને મહારાજ એક પત્ર લખ્યો, ડોસા ભગતને માલુમ થાય આ પત્ર મળે એટલે તુરંત તમે ગઢપુર આવો. અને ગોળની ધારણ જોખતા હતા વાડીએ, પત્ર લઈ જનારો સીધો વાડી ગયો, ડોસા ભગતને આપ્યો. ડોસા ભગતે પત્ર વાંચ્યો, બે શબ્દ લખેલા, આ પત્ર મળે એટલે ડોસા ભગતને માલુમ થાય તુરંત ગઢપુર આવો. અને ડોસા ભગત પત્ર વાંચતાની સાથે તરત ચાલવા માંડ્યા. એના ઘરના સદસ્યએ કીધું, એ ભગત પાછા વળો, આ ગોળની ધારણ તો એથી ઉતારતા જાઓ, કઈ બાજુ જાઓ છો? અને એ વખતે ડોસા ભગતના મોઢામાં શબ્દ નીકળ્યો, મરી ગયો તો કોણ ઉતારત કે, હું તો ગઢપુર જાઉં છું. અને આવ્યા ગઢડામાં. મહારાજ દાદાના દરબારમાં લીલુડા લીમડા નીચે સભા ભરીને બેઠા હતા, બખો ભકી દંડવડી કર્યા. મહારાજને હાથ જોડીને કે, કૃપાનાથા દાસને હુકામ યાદ કર્યો. મહારાજ કે ડોસા ભગત, અમારા મનમાં સંકલ્પ થયો તમને 62 વર્ષ સુધી સંસારમાં રાખ્યા, તે હવે તમને સાધુ કરી દેવાશ કે. અને ત્યાં તો ડોસા ભગત નાચવા માંડ્યા. ઓહો મહારાજ, જ્યાં ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બેસે, પંક્તિ મને બેહારવાના, કૃપાનાથ આજ મારું ભાઈ ઉદય થયું. ડોસા ભગત જ્યારે નાચવા માંડ્યા ત્યારે મહારાજ ઓલા બધાને કીધું, જો અમારો ડોસો સાધુ થવા તૈયાર થયો, હવે તમે થાવ હરિભગત પ્યારો કંઠ્યું. અને ત્યારે ઓલા બધાએ કહે, તમારા ડોસાથી સાધુ થવાય પણ અમારીથી હરિભગત ન થવાય. ઉપલી ક્રિયા તો બધાની હરખી જ હોય, હરખી જ હોય. કાલે જ એક ભગત મને કહેતા, મને કે સ્વામી તમે અમરસિંહભાઈની બહુ મહત્વતા એક દી કીધી, તે અમરસિંહભાઈ શિબિરમાં તો નથી આવ્યા, મેં કીધું ધંધો બહુ મોટો છે ને નથી આવી શક્યા, આવવાના છે પણ હજી લેટ આવશે. મને કે પણ તો આમ બરાબર મન ન લાગ્યું એમ. મેં કીધું આપણે એક કામ કરીએ, મેં કે હું મેં કીધી આવે ને તમને બે ને આપણે એક કામ કરીએ, તમને બે ને આજ્ઞા કરી સાધુ થઈ જાઓ, મને વિશ્વાસ છે કે સાધુ થઈ જાય. તમે કેમ કહો સાધુ? રાડ અંદર નાભીમાં થવા દેવો. ભગવાનના ભગતને ઓળખવા કઠણ છે. મહારાજ કે જગતના જીવને ભગવાનના ભક્ત બે પંચ વિષય તો ઇન્દ્રિયો દ્વારા જ ગ્રહણ કરે છે, પણ ભગવાનનો ભક્ત ભગવાન સંબંધી જ ક્રિયાને કરે છે, જગત સંબંધી ક્રિયાને કરતો હતો નથી. એની પ્રત્યેક ક્રિયા હોય, પછી માનો કે કદાચ વ્યવહાર કરતો હોય. આ વાત સમજવી કઠણ છે. દેરડી ગામની અંદર મંદિર થતું હતું અને એ વખતે સંતો મંદિરના પાયા ખોદતા હતા. એમાં જૈન કેટલાક આવ્યા અને જોઈ ગયા પાયા ખોદતા, અને પાયા ખોદતા જોતાની સાથે કે ઓહો આ કેવડી કર્મ કરે છે, એને કર્મ જ દેખાય, બોલો એની સેવા દેખાય નહીં, આ કર્મ કરે છે, આ કયા ભવે છૂટશે. ત્યારે સ્વામી કે મેં આ સેવા કરીએ, કર્મ કાંઈ નથી કરતા, આમાં નો કર્મ લાગે. એ કે હું તમે વાત કરો, અરે આ તમે કર્મ કરો કયા ભવ્ય છૂટશો. સ્વામી કે મેં કર્મ નથી કરતા, ભલામણા પાયા ખોદી મંદિરના ભગવાન રાજી થાય. તો કે એ વાત બધી છોડો, તમે કર્મ કરો કયા ભવ્ય છૂટશો. સ્વામી કે અમે તો છૂટેલા છીએ, પણ હવે તું અમારો અભાવ લઈ અને જમપુરી જમના હાથમાં સપડાય પછી તને કોણ છોડશે. સ્વામીના મોઢામાંથી આવા શબ્દ નીકળી ગયા, ઘટના ઘટી. એનો અંત સમય આવ્યો અને જમના દૂત આવ્યો, બરાબર પકડ્યો. પેલો રાડે રાડ બોલ્યા, ભાઈ સાહેબ છોડી દો, ભાઈ સાહેબ છોડી દો. અને એ વખતે જમના દૂતો કે તને છોડાય, ઓલા સંતો મંદિરની સેવા કરતા, એમાં તને કર્મ દેખાણું? મારી મારી ભૂકા જ કાઢી નાખી. ઘણી પ્રાર્થના કાલગુલી કરી પણ જમના દૂતોએ ન છોડ્યા. છેવટે ભગવાને સદબુદ્ધિ દર્શન થયા ને, ભાવે કુભાવે સાધુને સદબુદ્ધિ જાગી હો, અને અંદરથી પ્રાર્થના કરી, એ સ્વામી મને આમાંથી છોડાવો. અને આટલા જ શબ્દ બોલ્યો, જમના દોતન છોડીને ભાગી ગયા. ભગવાનના ભક્તો, ભગવાનના સંત કે ભગવાનના ભક્ત, ભગતો જોવો જોઈએ પાછો. આ સમજાય, ભગતો જોવો જોઈએ, સાધુ જોવો જોઈએ પાછો. નતર જગતમાં એક કહેવત છે, દર દર મુશકનો નહીં બજે, ક્યાંક નમેરો નાગ પણ હોય. ભગત એટલા બધા ભગવાનના નહીં જાણો, માહી જગતના પણ હોય. ભગત થવા જે પાસ ભગવાનનો ભગત થાય ને, શું મોટા પેની, શું મોટા પેને કોણ આંબે, એને કોણ આંબી શકે. અને યાદ રાખો, ભગવાનનો ભગત થાય ને દુનિયામાં પછી ક્યાં લેના દેના, એની મોજ એની પાસે જ હોય, એની મોજ એની પાસે, એની મોજને કોણ ઓળખી શકે. તમે વિચાર કરો, રતો બસ્યો અડધો ગાંડો દુનિયા કેતી હતી, પણ ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ ગયા. અને રાજી થઈને કે રતા માગ્યું તારા પર રાજી થયો, તું જે માગી આપી દઉં. મારે કે મારા તમે મળ્યા પછી માગે ને તો મૂર્ખ કહેવાય. કૃપાનાથ તમે મળી ગયા, તમથી અધિક કાંઈ નથી. મહારાજ કે ના કાંઈક માગ તો તો પછી તમારથી કાંઈક મોટું જોઈશ ને તેથી માગીશ કે. અડધો ગાંડો દુનિયા કેતી હતી, કહો મહારાજ તમથી કાંઈ નથી, મારે કાંઈ ન જોઈએ. આને કહેવાય ભગત. સમજાય, ભગવાનના ભક્તો શિબિર ભરીને આવા ભગત થાજો. સુખ દુઃખ તો દેહના ધર્મ છે, આવે. નાનાની વાતમાં નિષ્ઠા બદલી ન જાય, નાનાની વાતમાં ભગવાનની પાસે માગ માગ ન કરાય. સમજાય, ગમે તેવો નોકર હોય ને, ગમે તેવો નોકર, પણ એક કાતરા ઉપાડે માગ માગ કરે ને, એક કાતરા, શેઠ જરાક 50 રૂપિયા આપજો, વળી પાસે દીજા ત્રીજો દી શેઠ જરાક 100 રૂપિયા આપજો, વળી એક દી થાય શેઠ જરાક 50 રૂપિયા આપજો, શેઠ 15 દીમાં લાલ ગુમ થઈ જાય, બોલો સોટી હું પીડ્યો છે. તારે જોતો તો એક હારે માગી લે, રોજ માગી માગ કર્યો તે. એમ તમને કહું છું, પહેલાં તો એ સ્થિતિ, શ્રેષ્ઠ સ્થિતિ, જિંદગીમાં ન માગું, પોહા એ પોઝિશન નિર્માણ થાય, ભગવાનની પાસે કાંઈ ન માગું. અને ન રહેવાય એમ હોય ને તો એક હારે માગી લો, કહી દો મહારાજ મારે આટલું જોઈશ, કહી દો માગી લો અને મળી જાય, બોલો મારે એક ગાડી જોઈશ, એક બંગલો જોઈએ, દુકાન જોઈશ, માગી લો, સંકલ્પ કરો ભગવાન આપશે, ચોક્કસ આપશે, વાતું નથી, માગી લો વારે વારે નહીં. પણ જોજો પાછી ગાડી આપ્યા પછી ગાડી હારી માગી લોજો પહેલાથી. ન તો ગાડી આવ્યા પછી સીટી હોન્ડા માગીએ છીએ, પછી પાછો મનમાં સંકલ્પ, આના કરતા કોલેરા કોરો, શું કે કોરોલા, હા તો કોલેરું થઈ જાય પછી. ભગવાન નો ભગત, ભગવાન પાસે કાંઈ ન માગે. મહારાજ આ જીવન તને નછાવર કરી દીધું છે, હવે મારે શું જોઈએ? તું મળ્યા પછી શું જોઈએ? તું મળ્યા પછી શું જોઈએ? તું મળ્યો એટલે મને બધું જ મળી ચૂક્યું છે. તમારી મૂર્તિ વિના મહારાજ મને બીજું આપશો માં. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ બીજું આપશો માં. ભગવાનનો ભગત આવે. મહારાજ કે ભગવાનના ભક્તના પ્રત્યેક વિષય ભગવાન સંબંધી જ હોય. જગતની જેવી એની પોઝિશન ન હોય. હજી યાદ રાખજો, હજી ભગવાનનો ભગત આના કરતા શ્રેષ્ઠ જાય છે. અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચણવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિ સમયે પોતપોતાના માળામાં જેને વિરામ કરે છે, પણ પોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા નથી, તેમ ભગવાનના ભક્ત છે. તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જેને વિરામ કરે છે. અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાના સ્થાનકે જેને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય, પણ પોતાની ઘેરે આવે ત્યારે નિરાદ કરીને બેસે છે. અને સર્વે દ્રષ્ટાંત સિદ્ધાંત કહ્યા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ. જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે ને તે વિષયના પળ માત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષય થયા છો કે નહીં? અને વળી બીજું પૂછીએ છીએ, જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે, તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? અને વળી જેમ ધણિયાતું ઢોરો હોય તે શિમમાં ચરીને સાંજે પોતાની ખીલે આવે છે, અને જે હરાયું ઢોરો હોય તે ખીલે આવે નહીં, અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કે વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાની ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો? એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હોતે કરો. પછી મુનિ તથા હરિભક્તો સર્વે જુદા જુદા બોલ્યા છે, હે મહારાજ, ભગવાનની કથા કીર્તનાદિકના વિષય પણ થયા છીએ, અને ભગવાનની મૂર્તિરૂપે જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણ રહેતા નથી, તે વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. બહુ સરસ મહારાજ વાત કરી. મહારાજ કે જેમ પક્ષી હોય, બે વાત મહારાજ બતાવી, જેમ પક્ષી હોય એ આખો દાડો કંઈક ફરવા માટે દાણા ચણવા માટે જાય, પણ સાંજ થાય પાછો પોતાના માળામાં આવી વિરામ કરે. પશુ હોય મહારાજ કે ચરવા જાય, પણ સાંજે પાછું ખીલે આવે. એમ ભગવાનના ભક્તો યાદ રાખજો, આપણે એક મોટા મોટી જે ફરિયાદ છે એ નિવારણ મહારાજ આ વચનામૃતમાં બતાવ્યું છે. આપણી ફરિયાદ એ છે કે મહારાજે પ્રથમના 24માં વચનામૃતમાં એક વાત બતાવી. મહારાજ શું કીધું? મહારાજ કે અમારી સર્વોપરી નિષ્ઠા તમને દ્રઢ થાય, અમારો નિશ્ચય તમને દ્રઢ થઈ જાય, એટલે પછી પોઝિશન નિર્માણ થવા મળે. સમજાય? પોઝિશન નિર્માણ થવા મળે. લોટ બાંધ્યા પછી આમ તમને જોવો ન ગમે હોય, પણ અંદર તમે તેલ નાખો ને આમ જરા કસળો, એટલે એ તમને આખું રૂપ એનું બદલી જાય. સમજે? રૂપ બદલી જાય. એમ લાગે કે આ જાણે લોટનો પિંડો જ બદલી ગયો. એમ મહારાજ કહે છે કે અમારી નિષ્ઠા થાય તો રૂપ બદલી જાય. કેવું રૂપ થઈ જાય? તો મહારાજ કહે પછી ઇન્દ્રિયો રૂપી દાઢો વિષય રૂપી ચણાને ચાવવાને માટે સમર્થ રહે નહીં. મહારાજ તો આ સુધી બોલ્યા. મહારાજ કહે મન અમારે વિના બીજો સંકલ્પ કરવા શક્તિમાન ન રહે, બુદ્ધિ બીજો નિશ્ચય ન કરી શકે, ચિત બીજું ચિંતન ન કરી શકે, અહંકાર બીજો અહંકાર ધારી ન શકે. અમારું સ્વરૂપ ઓળખાય એટલે આ પ્રશ્ન નથી થતો તમને કે સ્વામી અમારું સેટિંગ નથી દેખાતું? અમે મહારાજને ઓળખીએ છીએ તો સર્વોપરી કે નથી સમજતા? આવી પોઝિશન થાય તો એમાંથી નહીં હોય એમ નહીં, હશે એકાદ બે ટકા ભક્તો એવા બેઠા હશે જેને આવી પોઝિશન થઈ ચૂકી હશે, પણ લાગઠ એવું જોવા મળશે નહીં. કેમ નથી થતું તો શું મહારાજ આપણે રમાડી ગયા, ખોટું ખોટું કહી ગયા, ફોહલાવી ગયા? કેમ નથી થતું? મહારાજ બોલે એમ થાય જ. વિશ્વાસ છે કે નથી? હે, વિશ્વાસ છે કે નથી? महाराज कीधु एम थाय तो जीवन तपास एम थाय थातु नहीं केम अपसेट देखाय उत्तर आ वचनामत में महाराज कर्यो उत्तर चोईस में महाराजे परिणाम देखाड़ परिणाम देखाड़ परिणाम न आए तो हूँ काम नहीं आत देखाड़ आम देखाड़ महाराज के सरस बात करी महाराज के भगवान ना भक्त जे छे ते भगवान नी कथा कीर्तन श्रवण आदि करी ए हूँ छे चारो छे अने पछी मूर्ति माळो छे मूर्ति खीलो छे अपनी पोजिशन ए छे भक्तो आपणे मारने सर्वोपरि समझीए छीए पण सर्वोपरि कथा वार्ता कीने समझ्या एटले आपणे चारो तो कर्यो आपणे चारो तो कर्यो पण चारो कर्या पछी पाछे खीले आवता નથી નોવિત મહારાજ શું કીધું કોને માટે મહારાજ કીધું બરાબર સમજો બહુ સમજ્યા જેવો શબ્દ છે મહારાજે ચારો કર્યા પછી કથા વાર્તા કીર્તન બધું કરે છે ભગવાનની મૂર્તિ પર જોડાતો નથી અને મારા હરાયા ઢોરની ઉપમા આપી જગતના જીવની વાત નથી બરાબર યાદ રાખજો જગતના જીવને હરાયું ઢોર નો કીધું કોને કીધું કોને કીધું કોને કીધું જોરથી બોલો તો કોને કીધું હા ભગવાનના ભગત એટલે કોક ઉપડી ગયું બારોબાર મને કીધું કોને કીધું હું થવું જોઈએ હું થવું જોઈએ કોને હરાયો ઢોર કીધો સમજાય હા તો ભગવાનના ભગતને કીધું હા અને આપણે નીકળી ગયા બારોબાર બાયપાસ હું નહીં આ તો તકલીફ છે સ્વામી વાત અમને લખ્યું ને કે કથાની અંદર તો બધી વાત આવે પણ કથા સાંભળ્યા પછી કે આ વાત આના પર ગઈ આ વાત આના પર ગઈ પણ પોતા ઉપર એક ન આવે કોને હરાયું ઢોર કીધું હરાયા ઢોર થવું છે કે ધણિયાતું થવું કેટલા જણે કાઉન્ટર મશીન લીધા હું આંગળી કરો તો છે લગ્ન છે લગ્ન ધણિયાતા ઢોર થવાની હજી લગ્ન નથી લાગી કીધું તું ને કે અખંડ ભક્તો પરિણામ નથી આવતું એનું પાછળ કોઈ ને કોઈ રીઝન હોવું જ જોઈએ સમજાણું તમે ડોક્ટરની પાસે જાઓ અને તમને ટીકડા આપે તાવ ના તાવ ન ઉતરે તો સમજવું જોઈએ કે દવા લાગુ નથી પડી માટે કાંઈક તકલીફ છે મારે વધારે ઊંડું ઉતરવું જોઈએ તમે પછી બ્લડ ટેસ્ટ કરાવો ત્યારે તમે ટીકડા મેલેરિયાને ખાતો ને હો ટાઈફોઇડ ક્યાંથી લાગુ પડે એમ આપણને બીમારી તો છે જન્મ મરણની બીમારી છે સંકલ્પ વિકલ્પની બીમારી છે બીજા ત્રીજા ઘાટની બીમારી છે કે નથી હે અને મારીને સર્વોપરી સમજ એટલે દવા તો લઈશી મારે કીધું દવા એ જ મારે બતાવી કઈ બતાવી મારી સર્વોપરી નિષ્ઠા દ્રઢ થઈ જાય એટલે મહારાજ કે તમામ સંકલ્પ વિરામ પામી જાય તો દવા તો લઈશી સમજાય તો કેમ નથી મળતું તો કે દવા લઈશી મેલેરિયા લઈ એની દવા કહેવાય ટાઈફોઇડ લઈ એની દવા કહેવાય દવા દવાની અંદર પાછો ફેર હોય એમ એની અંદર મટીરિયલ તો હોય હોય પણ એની અંદર ફેર હોય તો આપણે સમજી રાખવું કે મારી લીધેલી દવા હું દવા બરાબર લેતો હોઉં કદાચ પણ એ અધૂરી દવા છે હજી મારે આમાં કાંઈક ડોઝ ઉમેરવાની જરૂર છે નહીં કયા ડોઝની જરૂર રહી છે ભજન એક જ ઘટે છે શું ઘટે છે ભજન એક જ ઘટે છે એક ભજન વધી જાય હું જાજુ નથી કહેતો પણ તમે કમસે કમ હો માળા સુધી પગી જાઓ માળા રાખીને તમારે કરવું છે કદાચ કઠણ પડે એટલો બધો ટાઈમ નહીં મળે બે કલાક કાઢવા પડે ભલે ની તો અમે અહીં બેઠા બેઠા કહીએ કે બે કલાક તો નીકળી જાય ને ધંધો તમારો આઠ કલાક બે કલાક પણ તો એટલું સરળ નથી કારણ કે બીજા ત્રીજા વ્યવહાર આ તે બધું ઘણું બધું હોય એમ કારણ કે અહીં બેહીને કહેવું એ કાંઈ ઓલા જેવી વાત છે તમને કહું એક મહાત્મા પુરુષ હાલ્યા જતા હતા તે પડખે કોઈ કૂવો ખોદતો હતો એમાંથી અવાજ આવતો હતો ઘણનો એના મનમાં થયું અહીં છે ને અવાજ આવ કૂવમ ડોકાણા તે ઘણ પછાડતો હતો બોલો પણ ઘણ પછાડતા પછાડતા ઘણ મારો ઊં ઘણા ઊં કરે એટલે મહાત્મા ઉપર ઉભા ઉભા કે અય ભલા માણા તારે ઘણ જ મારવા છે ને ઘણ મારતા મારતા રામ રામ રેડ તો તારું કામ થઈ જાય ભલા માણા તારે ઘણ જ મારવા છે તે રામ રામ રેડને હારવાર તો કામ થઈ જાય તારા ઘણ ફેલ નો થાય ઓલો મારો બુદ્ધિ છળી કે હેઠા ઉતરો અહીંયા આવો કે અને પછી હાથમાં ઘણ પકડાવી કે આ ઘણ લ્યો, અને ઘડીક મને આમ જરાક પ્રેક્ટિકલ કરી દેખાડો કેવી રીતે ઘણ મારો રામ બોલવું એમ. એટલે મહાત્મા ઘણ હાથમાં લીધો, ઉપાડી જી કયો રામ, બીજો જી કયો રામ, ત્રીજો જી કયો રામ, અને ચોથો માર્યો હું. બોલે કે પણ હું હું રામ બોલો ને, વાત સમજાય? ગ્રસ્થ વ્યવહારમાં રહીને હો માળા કરવી કઠણ છે, વ્યવહાર બહુ અટપટો છે, અને એમાંય વ્યવહારમાં ઠીક ઠીક હોય તો વાંધો ન આવે, પણ પોઝિશન એવી ન હોય અને વ્યવહારની અંદર એને આગળ વધવું એ ઘણું કઠણ છે. પણ એનો મતલબ હું તમને ઢીલા નથી પાડતો, હું તમને હાથમાં માળા લઈને હો માળા જેટલું ભજન કરું તમને કઠણ પડે એમ છે, તો હો માળા જેટલું ભજન થાય મારે તમને માર્ગ બતાડવો. એને બદલે કાઉન્ટર મશીન હશે, તમે કાંઈ માળા ધંધે જાઓ ત્યારે થોડી માળા લઈ જાય, પણ હાથમાં જો કાઉન્ટર મશીન હશે તો તમે અહીંથી માનો કે રાજકોટ જેટલે ધંધે જાતો તમને અડધો કલાક લાગે. કેટલો કલાક લાગે? અડધો કલાક. અને અડધો કલાકમાં 30 માળા થાય, કેટલી થાય? એટલે 3000 મંત્ર જપાય, પાછા આવો તો બીજી 3000 મંત્ર, 6000 તો થઈ ગયા, 6000 મંત્ર લે 60 માળા થઈ. ઉપરાંત તમે ઘરમાં કામકાજ કરતા કરતા હાથમાં હોય, હવે તમને એમ કે જાઓ તો આ ગામમાંથી તમે મીઠું લઈ આવો, તમે મીઠું લેવા જાઓ તો ગામમાં હાલીને જાઓ ને હાલીને પાછા આવો તો વળી પાછી અડધો કલાક થાય, ને તો બીજા પાછા કે માળા ફેરવું તો થોડું થોડું જોવાય છે, ભગત કઈ બાદ જાઓ મીઠું લેવા એમ થોડું કહેવાય. પણ કાઉન્ટર મશીન એ તો સ્વામિનારાયણ 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 સ્વામી. તમને કહું, ક્યારેક અમને અનુભવ થાય ને આ પ્રવૃત્તિમાં, અમારે કંઈ એક જગ્યાએ બેન હોવા માળા ફરે એવી પોઝિશન નથી નિર્માણ થઈ શકતી, પણ કાઉન્ટર મશીનને અવલંબન કરીને થઈ જાય, સમજાય? એને અવલંબન કરીને થઈ જાય, કારણ કે તમે ભક્તો મળે, ભક્તો મળે ત્યાં સુધી ભગત વાત કરે ત્યાં સુધી આપણે શું કામ હોય? કાનને સાંભળવું આપણે શું કામ છે? સમજાય છે તમને? આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ 70 વાર બોલ્યા તો આપણે 70 સાચા થઈ ગયા? પછી આપણે બોલીએ ત્યાં સુધી ઓલો ઘડીક વિરામ ખાય એટલે એ ઠરી જાય, પાછો ભગત બોલે તો આપણે સ્વામિનારાયણ 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 બોલીએ વળી બીજા 70 થાય. આમ 70 થતા રહે ને કોણ પોગે? મહારાજે પ્રથમના 23માં વચનામૃતમાં લખ્યું મહારાજ કે આજ પાણીને ઘડો રેડો ને પછી કાલ રેડો, એમ પાણીને ધરો ન ભરાય પણ આંગળી જેવડી છેડે અખંડ વહેતી હોય તો પાણીને ધરો ભરાઈ જાય. એમને તમે છે ને એ ટ્રાય તો કરો, દબાવતા રહેજો, સાંજે જો હોય તો ખબર પડે ઓહો આ તો 12000 થઈ ગઈ, આ તો 120 માળા થઈ ગઈ. ક્યારેક અનુભવ તો કરો, ટ્રાય તો કરો. આમ કોઈ દી ટાઈમ નહીં મળ્યો હો માળા ફેરવવાનો. આમાં ઘણા બધા ભક્તો એવા છે કે અત્યાર સુધી કોઈ દી હો માળા નહીં ફેરવી, બોલો એક મહિના સુધી હશે કે નહીં હોય? આંગળી વિશે નથી કરાવી, પણ હશે કે નહીં હોય એવા ઘણા બધા કે આખી જિંદગી એક મહિનો એવું નિમને નહીં રાખ્યું હોય કે મારે હો માળા તો ફેરવી છે. પણ આ ટ્રાયમાં તમે જા જે તે પ્રકારે ભજન કરો, બસ જે તે પ્રકારે ભજન કરો. ભગવાનના ભક્તો સ્થૂળ ભજન થશે એટલે ઓટોમેટિક ભજન તો ભજન છે. હે તમે જાણે અજાણે જે તે પ્રકારે ભજન કરશો એનું બીજ બળ જીવ પર જાશે, જીવ બળિયો થશે, અને જીવ બળિયો થશે અંતરવૃત્તિ થશે, અંતરવૃત્તિ થશે પછીની વાત કંઈક જુદી જ છે. પછી તમે પોહાય ક્રિયા કરતા હશો, ધંધા બિઝનેસ આ તે, પણ મનમાં એમ થશે હું તો કાંઈ જ કરતો નથી, હું નિર્બાધ છું. અને યાદ રાખજો, પોતાને જ્ઞાન થયા પછી, જ્ઞાન થયા પછી અજ્ઞાનીની વાત નથી, અજ્ઞાની તેમ જ મને આપણે નિર્બાધ જ છીએ, જેને જ્ઞાન નથી એમ જ મને આપણે તો નિર્બાધ છીએ. પણ જ્ઞાન થયા પછી કે જગતના આ સંકલ્પ આવા સંકલ્પ આવું મને મોક્ષ બગાડશે, બધું જ્ઞાન થયા પછી ભજનની આદત પાડશો અને પછી તમારું મન એમ કે હું નિર્ભય છું, હું નિર્ભય છું, હું નિર્લેપ છું એમ હૃદય આ પાડે ને, ત્યારે સમજ્યો હવે તમને અક્ષરધામ સુધી પોગમે કોઈની બાપની તાકાત નથી રોકી શક્યા. કાળ માયા કર્મ અડાવન તેનું પણ ડાચો મરોડી નાખીને તમે અક્ષરધામમાં પોગી જાઓ. પણ જ્ઞાન થયા પછી તમારું હૃદય હા પાડી દેવું જોઈએ કે હવે તને કોઈ રોકી શકે તેમ નથી, જા સમજાય. પણ એ ભજનના પ્રતાપે સ્થિતિ પ્રાપ્ત થાય મારને સર્વોપરી તો સમજીએ છીએ, પણ નથી થતી એનું કારણ આ છે, ભજન ઘટે છે. તમે દાખલા તરીકે 5 કરોડનો બંગલો બનાવવો હોય તો 5 કરોડનો બંગલો બનાવતા પહેલા નકશો બનાવો તો એ નકશો પોહાયો બનાવો, કદાચ એન્જિનિયરને 50,000 રૂપિયા આપો નકશો બનાવી દે, 5 કરોડનો બંગલો બનાવો, તમારે જગ્યા બગ્યા બધું કમ્પ્લીટ છે, પણ એ નકશાની અંદર સરસ મજાનો બેડરૂમ બનાવ્યો તમને થાક્યા હોય તો એ નકશાના બેડરૂમમાં હોવા જવાય, તમને આમ આનંદ આપે? નકશામાં દોરેલું કિચન રસોડું ભૂખ્યા થાય તમને ભોજન કરાવે, તે નકશામાં રસોડું નથી દોરેલું, હે નકશામાં રસોડું નથી, છે પણ ભૂખને ટાળવા સમર્થ નથી. એ મારને સર્વોપરી સમજો ને એ નકશો બનાવ્યો, આપણે શું બનાવ્યો છે, એ નકશો બનાવ્યો છે. હવે રસોડું આનંદ ક્યારે આપે, નકશા પ્રમાણે, યાદ રહે નકશા પ્રમાણે બંગલો થાય તેથી કામ થાય. એમ ભક્તો મારા સર્વોપરી સર્વોપરી જ છે, એ નકશા પ્રમાણે બંગલો થવો જોઈએ, ભજન થવું જોઈએ. અને યાદ રાખજો જ્યાં સુધી ભજન નહીં થાય ને, ભલે આમ તમને ચોખ્ખું સીધા કહેશો ને તમે નાસ્તિક છો તો તમારું હૃદય કંપી જાય, નાસ્તિક કીધા, પણ ઊંડે 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 ક્યારેક ગુણને અવલંબન કરી નાસ્તિકપણાનું લેશ આવશે તમારા મનમાં, થશે નાસ્તિકપણાનો લેશ મને ન જ આવે. પણ યાદ રાખજો મહારાજે કીધા પ્રમાણે જ્યારે પરિણામ નહીં દેખાય અને તમે મારને સર્વોપરી સમજ્યા પછી પણ ઇન્દ્રિયો અંતકણી વિરામ નહીં પામે ત્યારે મનમાં એમ થઈ જાય કે મહારાજે કીધું છે ને એમ કેમ નહીં થતું હોય, એ નાસ્તિકપણાનો હેતુ છે. એનો બીજો અર્થ શું થાય, મહારાજ કીધું છે તો કદાચ નહીં થતું હોય, સમજાય, પણ મહારાજ કીધું એમ ક્યારે થાય, તો ભજન જ્યારે થવા માંડે અને પછી મહારાજ કીધું એમ થવા મળે, મહારાજ કીધું એમ થવા મળે પછી મહારાજની પ્રત્યે અહોભાવ જે પ્રગટ થાય, ઓહો મારા મહારાજ કેવડા મોટા કેવડા મોટા કેવડા મોટા. જેમ આપણે કાલે પરમ દિવસે વાત કરી હતી ને કે બે ચાર દાડા પહેલા વાત કરી હતી એક ફીરી કે મુક્તાનંદ સ્વામીની વાત નહીં, ભક્તિ વલ્લભ સ્વામી કીધું તમે જોજો, પાછા ગામમાં જાવજો, મૂળજી સુંદરજીને કીધું હતું, પણ કુસંગ રૂપી માખ્યો ન પડે. અને એવી ને એવી પોઝિશન જ્યારે એની નિર્માણ થઈ, મૂળજીને કૃષ્ણજી નક્કી કરી નાખ્યું, અને એ વખતે શું બોલ્યા, અહો અમારા ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી છે પણ એના સાધુ ભક્તિ વલ્લભ દાસ સ્વામી પણ ભગવાન જેવા છે, કારણ કે એને કીધું એમ થયું એટલે હા પડે, સમજાય છે તમને. મહારાજ કીધું એમ જીવનમાં હા પડવા મળશે પછી જ અહોભાવ પ્રગટ થશે. અહોભાવને કોઈ રોકી નહીં શકે, યાદ રાખજો અહોભાવને કોઈ રોકી નહીં શકે, દુનિયામાં કોઈની તાકાત નથી એ ફોર્સને રોકી શકે, જગતમાં કોઈની તાકાત નહીં ફોર્સને રોકી શકે. માટે ભગવાનના ભક્તો મહારાજે એમ કહી રહ્યા છે, મહારાજ કે તમે કથા વાર્તા રૂપી ચારો કરો છો, બહુ સરસ કરો છો, એ કરવું પાછું, પણ પછી પાછા મહારાજ કહે એ ચારો કરીને મૂર્તિ રૂપી માળે પાછું આવું, મૂર્તિમાં મનને ઠેરાવું. માનસી પૂજા ભગવાનના ભક્તો અવશ્ય કરવી, માનસી પૂજા કરતી વખતે મારને કેવા કેવા વસ્ત્ર આભૂષણ ધારણ કરાવ્યા હતા એને બરાબર યાદ રાખવા, અને પછી દિવસ દરમિયાન એક બાજુ ફ્રી સમયમાં સ્વામિનારાયણ 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 જપ જપાતો હોય, અને બીજી બાજુ મહારાજના હૃદયમાં ધરાતો હોય, કોની તાકાત છે હૃદયની અંદર પ્રવેશ કરી શકે, કોની તાકાત છે. અને ભગવાનના ભક્તો ઘણી ફેરી એવી આશામાં બેઠા છે કોઈનો રાજીપો થઈ જાય, તમ થઈ જાય, પણ યાદ રાખજો આ લાઈન પકડાશે ને એટલે ઓટોમેટિક રાજીપાના વરસાદ ચારે બાજુ થવા મળશે, રાજીપાના વરસાદ ઓટોમેટિક થવા મળશે. જ્યારે ભગવાનનો ભગત મંડે ને ત્યારે ચારે બાજુથી બધાનો રાજીપો વરસવા માંડે, પણ આપણી તકલીફ એ છે આપણે કરવું કાંઈ નથી અને ન કરવાનું જ કરવું છે, અને પછી ડોળા બધાને આમ કાઢી આ મારું આમ કરે, પેલો મારું આમ કરે, પેલો મારું આમ બોલે છે, પેલો મારું આમ બોલે, કરતા કાંઈ નથી, કરવા લાગી જાશું પછી કોઈની તાકાત નથી કે એક પણ શબ્દ કોઈ બોલી શકે, કરવા માંડશું પછી કોઈની તાકાત નથી ઊંચી આંખ કરી શકે, બધા ઓટોમેટિક એની સામે ઝૂકવા માંડશે, બધાનો આશીર્વાદ બધાનો રાજીપ ઓટોમેટિક વરસવા માંડશે. માટે ભગવાનના ભક્તો વચનામૃતનો ગલિતાર્થ આટલો જ છે, 24મો અને 2ને સાંધો કરવો પડે એમ છે કે ભગવાનના ભક્ત નિષ્ઠા બંધાણા પછી ભજનની કાચા ન રહી જાય. અને મહારાજ કે નિષ્ઠા બંધાણા પછી મારે તમને હરયા ટોર કહેવું પડે, મહારાજ કે મને ગમતું નથી, પણ હું કામ કહે છે ખબર છે, હું કામ કહેતા છે ગમતું નથી, તો આ જીવને છે ને ગમે એવો ટાઢો બળી દો હોય ને તો એલા ખેડૂત લોકો પરોણામ આર ભરાઈને પછી કુસ્તો મારે ને તે ઠોકડો માર્યા વિના રહી ન હાગે, એ મારા જ આ વચનમાં હું કર્યું છે ખબર છે, પરોણામાં આર ભરાઈને આપણને કુસ્તો માર્યો છે, હરાયા ઢોર ને તે મહારાજ એક બાજુ ભગતનો કેવો મહિમા સમજીને બીજી બાજુ એમ કહે પણ મહારાજ કુસ્તો માર્યો, જો આપણને લગ્ન લાગી જાય તો કામ થઈ જાય. માટે ભગવાનના ભક્તો અહીંયા મહારાજ એમ કે ભગવાનનો ભક્ત ખૂબ ભજન કરે, અને પછી મહારાજે પૂછ્યું બધાને, મહારાજ કે આવો તમને બધાને પૂછું, તમે આમ કરો છો, મોટેરા મોટારાને મહારાજ કે એમ પેલા પૂછે, મોટેરા મોટારાને પૂછે તમે આમ કરો છો, અને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બધા હાથ જોડીને કીધું, હા મહારાજ એમ જ કરીએ છીએ. મહારાજ રાજી થઈ ગયા. ને તો મારાને આપ્યું હું, એને મહારાજને આપ્યું હું, કશું આપ્યું આમાં લખ્યું, મહારાજ અતિ રાજી થયા. જો સાંભળો, પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા, હે મહારાજ, ભગવાનની કથા કીર્તનાદિક વિષય પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિ રૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણ રહેતા નથી. તે વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા, ઘણા રાજી થયા. કહો, ઘણા રાજી થયા. એટલે ભગવાનના ભક્તો, જે ભગવાનને રાજી કરવા માંગતા હોય એવા ભગવાનના ભક્તો, મહારાજને રાજી કરવા માટે નિશ્ચય દ્રઢ કરજો અને ભજન ખૂબ કરજો. પંચવર્તમાનની મર્યાદામાં ખૂબ ખબરદાર બની વર્તજો અને જીવનની અંદર તમામ કુટેવો, દુર્ગણો, સ્વભાવ એક બાજુ મૂકી દેજો. આ સત્સંગ તો મોજનો દરિયો છે, મોજનો દરિયો. સમજાય છે? પંચ વિષયમાં પ્રીતિ છે ત્યાં સુધી મોજ નહીં આવે, બાકી એમાં બહાર નીકળો એટલે મોજનો દરિયો જ છે. યાદ રાખજો, આ શિબિરમાં આવ્યા પછી કોઈને મોજ ન આવતી હોય તો યાદ રાખજો, કાંઈક મેં થપ ખાધી. સ્વામી વાતોમાં લખ્યું ને, પેલા ગીંગાને ભમરો પોતાની પીઠ ઉપર બેહરીને ઉપાડી આવ્યો અને કમળ ઉપર મૂકીને પછી કીધું, કેમ છે, કેવી સુગંધ આવે છે. હવે વિષ્ટામાં રહેનારો ગીંગો એ કે, મને ન્યા જેવી આવતી હતી એવી જ અહીંયા આવે છે. ભમરાનું તો તાળવું ફાટી ગયો, આ હા હા. અને વિષ્ટામાંથી લઈને આ કમળ ઉપર મૂક્યો તો એવી ને એવી ગંધ આવે છે. બની ન શકે, કોઈ કાળે શક્ય ન બને, આમ બન્યું જ કેમ. એમ ભમરો હોશિયાર હતો, ગીંગાના મોઢા અમે જો નાકી દેખાવ નશકોરે ની અંદર વિષ્ટની ગોળીઓ હારે લેતા આવેલો માળો, કે રખેન્યા પ્રાપ્ત ન થાય તો. ભમરાએ કીધું, હાલ હું તને બીજે ઉપાડી જાઉં, એમ કહીને પીઠ ઉપર બેહરીને પછી પાણી ઓદમાં લઈ ગયું ને એમાં ઝીક્યું અંદર, અને ઓદમાં ઝીક્યું એટલે પાણી નશકોરે અંદર ગયું ને એટલે છીક આવીને ગોળીઓ નીકળી ગઈ વિષ્ટાની. વળી પીઠ ઉપર બેહરીને એના કમળ ઉપર બેહર્યો અને પછી કીધું, હવે કેમ છે. ત્યાં તો ગીંગો બોલ્યો, આ હા હા હા, શું સુગંધ, શું સુગંધ, શું સુગંધ. ત્યારે ભમરો કે, મૂરખ, આમાં તો પહેલેથી આવી સુગંધ હતી, પણ તું હારે વિષ્ટની ગોળીઓ લેતો આવ્યો તો એમાં પછી આ કમળ બિચારું શું કરે. સમજાય? આયો તો એ જ સુખ છે, પછી આપણને સુખ ન આવે એમાં શિબિર શું કરે બિચારી. કહો હે, માટે કદાચ નહીં હોય આમાં, કદાચ લેતા આવ્યો હોય તો ખંખેરી નાખજો, જગતને વિશેને ખંખેરી નાખજો. એ બધું થઈ રાખશે, એની ચિંતા છોડો. ઘરે તમને કીધું તું મોબાઈલ બંધ રાખજો, કીધું તું, હું કામ કીધું તું? ને તો આ માણ મહેનત કરીને મેં તમને ઓદમાં નાખીને છીક ખવડાવી, અને હવે તો ભાઈ સાયન્સનો યુગ આવ્યો, ફેક્સમાં કાગળ આવે, ફેક્સમાં પાછું શું આવે, વિસ્ટરની ગોળીઓ ભેળી આવે, ફોનમાં આવી જાય અને વળી પાછું ભરાઈ જાય, બેઠો બેઠો પાછો સંકલ્પે સડી જાય, પછી એને સુખ આવે નહીં. માટે ભગવાનના ભક્તો અહીંયા જયારે આવો ને ત્યારે તમ તારે વરહના 365 દિવસમાં 355 દિવસ તમ તારે ઘરના બની રહેજો, પણ 10 દાડા તો શિબિરના બની રહ્યો, 10 દાડા તો જન્માંતરની કળતરોને ઉતારી દે, જન્માંતરની કળતરોને. વાત એમ જ છે, કરોડો જન્મની કસરને ટાળવી નાખશે, 10 દિવસ સાવધાન બનીને વર્તશો. મહારાજ બહુ રાજી થયા અને વળી તેને તે દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબાર વચ્ચે લીમડા તળે ઢોલિયા પર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી ને પોતે શ્રીજી શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સન્મુખ બિરાજમાન હતા અને મૂળની કીર્તન બોલતા હતા. તેને તે દિવસે પાછી બીજી સભા થઈ, એક દિવસમાં બે ફેરી સભા થઈ ને એને મહારાજે પછી એક જ વચરામૃતમાં લીધી છે. પછી મહારાજ બોલ્યા છે, હવે તો પ્રશ્ન ઉત્તર કરો, ક્યારના બેઠા છે ને કીર્તન ભક્તિ કરીએ છીએ, હવે તો પ્રશ્ન ઉત્તર કરો. જો ભક્તો, આમાં એક બીજી પણ વાત સમજવાની છે, કીર્તન ભક્તિનો અંગ જરૂર પાડજો પણ એકલી કીર્તન ભક્તિનું નહીં પાડશો, નહીંતર ઘણા ઘણા ભક્તોની કીર્તન ધૂન બહુ ગમતા હોય અને ધૂનને કીર્તન થતા ને ત્યારે ગાંડા થઈ જાય અને ધૂનને કીર્તન થતો ને ત્યારે જે સામેલ રહે, ધૂન કીર્તન પૂરા થાય એટલે એ પછી સ્થાન છોડી દે, એ ખોટ છે. ભગવાનના ભગતની એ ખોટ છે. ધૂન કીર્તનનું અંગ જરૂર પાડજો, કારણ કે ધૂન કીર્તનનું મુખ્ય કાર્ય શું ખબર છે, તમારી બાહ્ય થયેલી જે અનુલોમ વૃત્તિને પ્રતિલોમ કરશે, ભગવાનમાં પ્રેમ જગાડશે. યાદ રાખ, કીર્તન ભક્તિ ભગવાનમાં પ્રેમ જગાડશે, પણ જાગેલા પ્રેમ ટકાવશે કોણ? સમજાય છે? પ્રેમ જગાડવાનું કાર્ય કીર્તન ભક્તિ કરશે, પ્રેમ ટકાવવાનું કાર્ય કથા વાર્તા કરશે. એટલે ભગવાનના ભક્તો કીર્તન ભક્તિનો અંગ પાડજો અને કથા વાર્તાનો અંગ પાડજો. ઘણા બધાને પાછી કીર્તન ભક્તિનો અંગ, બોલો, કીર્તન શરૂ કરે ને ધૂન ભજે શરૂ કરે એટલે કે આને બંધ કરો ને ક્યાં સુધી, એમ એને ખોટ છે. તમે જોજો, અવલોકન કરજો, આ વાત એમ જ છે. જેને કીર્તન ભક્તિનું અંગ નહીં હોય, કથા વાર્તા અખંડ કરતો હશે ને તો એને ભગવાનમાં પ્રેમ તમને નહીં દેખા, લુખો લુખો તમને લાગશે. તમે જોજો, અનુભવજો. કથા વાર્તા કરે પણ કીર્તન ભક્તિને બિલકુલ અંગ નથી, તમને લુખો માણસ લાગશે. હૃદયમાં એમ થશે કે આટલી બધી કથા વાર્તા કર્યા પછી આને કેમ આમ પ્રભુની પ્રત્યે અહોભાવ પ્રગટ નથી થતો, અહોભાવ નહીં થાય. બે વસ્તુ જરૂરી છે, સમજાય? બે વસ્તુ જેના જન્મમાં હશે એ પરિણામ સુધી પહોંચે. પેલું સાયન્સનું સૂત્ર નથી, H2O હાઇડ્રોજન 2+ ઓક્સિજન 1 = વોટર. બેના સમન્વયથી જ પાણી થાય. પોહા એટલો હાઇડ્રોજન ભેગું કરે, પોહા એટલો ઓક્સિજન ભેગું કરે, એમાંથી પાણીનું સર્જન ક્યારેય ન થાય. એમ એકલી કીર્તન ભક્તિ અથવા એકલી કથા વાર્તા એકલું જો હશે તો કીર્તન ભક્તિ એકલી હશે તો પ્રેમ પ્રગટ થશે, પણ પ્રેમ ટકી નહીં શકે. તમને જોવા મળશે એવા ઇતિહાસો જોવા મળશે ભગવાન આગળ કીર્તન બોલતો બોલતો આંખોમાંથી આંસુડાની ધારાઓ થતી હશે, પણ કથા વાર્તાનો જો અંગ નહીં હોય, જરાક દેશકાળ આવશે એનો સત્સંગ ટકશે નહીં, કારણ કથા વાર્તાનો અંગ નથી. પેલો હું ઘણી ફેરી કહું છું, જેતપુરની અંદર એક જણા આવતા હરિકૃષ્ણ સ્વામી વખતે ઘનશ્યામ મહારાજ પાસે ઉભા ઉભા આંખોમાંથી આંહોડા જાય, પણ રાજકોટના હતા વર્ષો પહેલા હરિકૃષ્ણદાસ સ્વામી વખતે એકનો એક દીકરો હાથ કોટનો છોકરો અને ધામમાં જતો રહ્યો, કંઠી તોડી નાખી, બોલો. અરે કેટલા એના હાથ હાથ છે, મહારાજને કોઈનો ન દેખાણો, મારો જ તેડી ગયા. કારણ હું કીર્તન ભક્તિ હતી, પ્રેમ હતો, નાટક નહોતું, પ્રેમ હતો પણ પ્રેમને ટકાવવાનું સ્થાન નહોતું. કથા વાર્તા વિના પ્રેમ ટકી ન શકે, કારણ કે પ્રેમ છે પણ કથા વાર્તા વિના જ્ઞાન ન થાય. અને યાદ રાખજો, જ્ઞાન થયા વિના ભગવાનનો ભક્ત કોઈ વસ્તુને પચાવી ન શકે. બહુ યાદ રાખજો, સમજા જેવો પોઈન્ટ બતાવું. જ્ઞાન થયા સિવાય ભગવાનનો ભગત પચાવી ન શકે, જ્ઞાન થયા સિવાય એકલો પ્રેમી માનને નહીં પચાવી શકે, એકલો પ્રેમી અપમાનને નહીં પચાવી શકે. તમે જોજો, કથા વાર્તાના અંગ વાળો ગમે તેવો પ્રેમી હશે પણ એનું જરાક થાયરું નહીં થાય, તરત દુઃખી દુઃખી થઈ જશે. એ અપમાનને પચાવી નહીં શકે, માનને પચાવી નહીં શકે. એકલી કથા વાર્તા વિનાનો પ્રેમી ભક્ત હશે, કથા એને કીર્તન ભક્તિનું પોષાય તેવું અંગ હશે, પણ એકલું કીર્તન ભક્તિનું અંગ હશે ને એની સમજણ સેટિંગ વાળી નહીં હોય, એની સમજણ સેટિંગ વાળી નહીં હોય. એ ક્ષણે રૂષ્ટા ક્ષણે પુષ્ટા જેવું, ઘડીકમાં મોજમાં હોય, ઘડીકમાં શોકમાં હશે, ઘડીકમાં મોજમાં હશે, ઘડીકમાં શોકમાં હશે. એનું જાળવવું બહુ પડશે. શું થશે? એનું જાળવવું બહુ પડશે. જ્યારે કથા વાર્તાથી અંગ ઘડાણું હશે એનું કોઈ જાળવવું નહીં પડે. તમે જુઓ, મુક્તાનંદ સ્વામીનું કથા વાર્તાનું ઘણું અંગ હતું. તો શ્રીજી મહારાજને કહેવું પડ્યું, સ્વામી વાતમાં લખ્યું, મહારાજ કહે કે અમે બીજાને વઢીનથી થાળ આપી, શું કરે, થાળ આપી, અને મુક્તાનંદ સ્વામીને રોજ થાળ આપે, પણ જેદી વઢીન તે દિનનો આપી, જેદી વઢે તે દિનનો આપે. કેમ? તો મુક્તાનંદ સ્વામીની કથા વાર્તા કરીને એવું સમજણનું અંગ દ્રઢ થયેલું છે, એવું અંગ દ્રઢ થયેલું છે, એને વાઢી નાખો એવું કરો ને તોય પણ મહારાજ કે એમ અમને પાણી મરે એમ દેખાતું નથી. અને બીજાને વઢીને તે દી મુકામ પરિષદ આપતા હશે, ન આપે તો હું વાંધો, એને શું વાંધો, બોલો તો ખરા, નામ કમી થઈ જાય. એને પ્રસાદી આપવાનું જો ભૂલાઈ જાય તો એ ઠામકો જાય, કારણ કે ભલે પ્રેમ પોસાય તેટલો છે પરંતુ જ્ઞાન નથી, અને જ્ઞાનના અભાવે સમજણ દ્રઢ નથી થતી. નાની નાની વાતમાં દુઃખ બહુ લાગી જાય. ભગવાનના ભક્તો, સમજણને દ્રઢ કરજો, સમય સંજોગને સમજતા શીખજો, નાની નાની વાતમાં ઉદાસ ન થાવ, એમ નાની નાની વાતમાં મન ખીન ન થઈ જવું જોઈએ, ઉદ્વેગને ન પામી જવું જોઈએ. ભગવાનના ભક્તનું હૃદય તો વિશાળ દરિયા જેવું હોય, એવું વિશાળ દરિયા જેવું હૃદય હોય એ માનને પણ પચાવી શકે, એ અપમાનને પણ પચાવી શકે, એ દુનિયાની કદાચ ખીલદીલીને પણ પચાવી શકે, પોસાય તે પોઝિશન નિર્માણ થાય ને પચાવી શકે, અને પોસાય તે પોઝિશનમાં સ્થિર રહી શકે. ભગવાનના ભક્ત આવું અંગ કેળવજો, નહીં તો ક્યારેક યાદ રાખજો, ક્યારેક આ અંગ જો કેળવાનું નહીં હોય અને વધારે જો દુઃખ લાગી જશે અને જીવનમાં ક્યાંક એવો અયોગ્ય નિર્ણય લેવા ગયો, આખી જિંદગી પસ્તાવવું પડે, પછી આખી જિંદગી પસ્તાવવું પડે, પણ ત્યારે પછી મોડું થઈ ગયું હોય. એવા અનેક ઇતિહાસો તમને જોવા મળશે કે પ્રેમી જબરો હતો, પરંતુ સમજણની કચાશને અવલંબન કરી અને ક્યારેક દેશકાળ આવ્યો અને ત્યારે એને ઉતાવળું પગલું ભરી આત્મહત્યાઓ સુધી પહોંચ્યા છે. પછી ભારે ભારે વાર પસ્તાણા છે. અને તમે જુઓ, સચ્ચિદાનંદ સ્વામીને ગજબ પ્રેમનું અંગ હતું, ગજબ પ્રેમનું અંગ હતું. પરંતુ યાદ રાખો, પરંતુ મહારાજની મરજીને સચ્ચિદાનંદ સ્વામી સમજી ન શક્યા. ને તો શું ગોપાળાનંદ સ્વામીને ઓછો પ્રેમ હતો? પણ ગોપાળાનંદ સ્વામીને પ્રેમની સાથે જ્ઞાન જબર હતું, જ્ઞાન જબર હતું. તો મહારાજે આજ્ઞા કરી, મારી પાછળ કોઈ દેહને નહીં છોડશો. પણ મહારાજની આજ્ઞા આવવા છતાંય પ્રેમી હતા પણ જ્ઞાનમાં કચાશ હતી, જેથી કરીને ઉલ્લંઘન કરી અને મારની પાછળ દેહને છોડી, નાડી પ્રાણને છોડીને અક્ષરધામમાં ગયા. પણ મહારાજે કીધું, મહારાજ ના સિંહાસન નીચે હંતાણા, મહારાજ કે કોઈ અમારો ચોર અહીંયા આવ્યો છે, કોઈ અમારો ચોર આવ્યો છે. સંતો મુક્તો કે મહારાજે તો કોઈ નથી. મહારાજ કે સિંહાસન નીચે તપાસ કરો. કે સિંહાસન નીચે તપાસ કરી સચ્ચિદાનંદ સ્વામી મારેની આજ્ઞ ઉલ્લંઘન કરીને આવ્યા, જેથી કરીને હૃદય ખિન્ન છે. મહારાજ બહાર લાવ્યો. મહારાજ કે કેમ આવ્યા? મહારાજ કે મેં કીધું તમે કોઈ અમારી પાછળ દેહ નહીં છોડશો, કેમ છોડ્યો? મારાને કે છે કે મહારાજ પણ તમારા વિરહમાં રહી ન શક્યો. મહારાજ કે તમે એકલા જતા ન્યા? તમને એકલાને વિરહ હતો? તમને એકલાને અમારા પ્રેમ હતો? બીજા કોઈ પ્રેમી નહોતા? તો એ બધાનો આવ્યો ને તમે કેમ આવ્યા? મારેને કે પણ મહારાજ, મહારાજ કે સાંભળો, પરસેદીન પત્રમાં લખ્યું છે, મહારાજ કે સાંભળો, હજુ તમારો તૂટેલ અવસ્થામાં દેહ પડ્યો છે, હજુ તમારો તૂટેલ અવસ્થામાં દેહ પડ્યો છે. પાછા જાઓ, એની અંદર ઘરી જાઓ, 6 મહિને તૂટેલ દેહમાં રહેવું પડશે. અને સાંભળો, જો નહીં જાઓ દેહનો અગ્નિ સંસ્કાર કરી નાખશો તો ભૂતયોનીમાં જવું પડશે, એમ પ્રસાદીના પત્રમાં લખ્યું છે. મહારાજ જાઓ પાછા. પ્રેમી તો ગજબ હતા. કેવો પ્રેમ! મારનો વિરહ થાય ને તો રૂવાડે રૂવાડે લોહીના ટચે આવી જાય. પણ સ્વામી પણ વાતોમાં લખ્યું, સચ્ચિદાનંદ સ્વામીને પ્રેમ તો ખૂબ, પણ મહારાજનો મત તો એવો, નિજાત માનમ બ્રહ્મ રૂપમ દેહિત્રય વિલક્ષણમ. મારાનો મત તો એવો, પ્રેમી એકલું ન થવું, પ્રેમીની સાથે જ્ઞાની પણ થવું. એકલા પ્રેમી નહીં, પ્રેમીને બહુ જાળવવો પડશે, પ્રેમીની સતત ચિંતા રાખવી પડશે, રખે ના અને દુઃખ ન લાગી જાય. પ્રેમની સાથે જ્ઞાન હશે, હૃદય દરિયા જેવું થઈ જશે. અને પછી જ્ઞાની પ્રેમીની સાથે જ્ઞાની એ બહુ મોજમાં રહી શકશે. એટલે એકલું કીર્તન ભક્તિનું અંગ નહીં, એની સાથે કથા વાર્તાનો અંગ પાડો. એકલી કથા વાર્તાનું અંગ નહીં, યાદ રાખજો, એકલી કથા વાર્તાનું અંગ નહીં. એકલી કથા વાર્તાનું અંગ હશે, જ્ઞાની બની શકશું, ધીરજને ધારણ કરી શકશું, પણ મહારાજની મોજને લૂંટી નહીં શકીએ. પ્રેમ વિના અહોભાવ પ્રગટ ન થાય, પ્રેમ વિના મહિમાનું સર્જન ન થાય, પ્રેમ વિના ક્યારે પણ મહારાજને ભેટી પડવાનું, મહારાજને પામી જવાનું આમ લગ્ન ન લાગે. અને અહોભાવ પ્રેમ વિના ક્યારે પ્રગટ ન થઈ શકે. એટલા માટે જો ઉદ્ધવમાં જ્ઞાન હતું, પણ ભગવાન કૃષ્ણ કે હજી ખામી છે, તમે એક કામ કરો, જ્ઞાન ઘણું છે, જાઓ જરાક પ્રેમનું એને મોણ દઈ આવો, તમારું જ્ઞાન શોભી ઉઠશે. એટલે એકલી કથા વાર્તા એ બરાબરની, એકલી કીર્તન ભક્તિ એ બરાબરની, બે વસ્તુ જરૂરી છે. અને તમને શું લાગતું, આપણે શિબિરમાં એવું સેટિંગ કર્યું, તમને શું લાગતું? તમને શું કહો, તમે તમને દેખાય છે એવું, એવું સેટિંગ કર્યું એવું દેખાય છે? શું દેખાય છે કહો, લ્યો. પુરુષોત્તમ પ્રકાશ પ્રેમની કથા, એમ હમણાં જાણે મારાને ભેટી પડશું, જાણે હમણાં મારાને ભેટી પડશું, એમ થાય કે ન થાય? ન થાય કે આપણે તો પાખું આવશે અને ઉડીને અક્ષરધામ હોય, જેમ થાય કે ન થાય? શું કહો? હે, પણ વચનામૃતની કથા પાસે આવે એટલે એમ થાય કે પાખું મળે, લાવવી, મહેનત તો કરવી પડશે, એમને પાખો નહીં આવે, થાય છે કે નથી થતું? શું કહો તમે? હે, કાલે કાલે મેં નહોતું કીધું તમે, કાલે કે પમદી કીધું તમે કેમ ઢીલા દેખાવ? પછી એક બાર ભગત આવ્યા, હું ગયો ને બાથરૂમ, મને કે ઢીલા ન હોય. મેં કેમ, કેમ નથી મજા? મને કે મજા નહીં ક્યાં કરો, પણ એમ થાય છે કે મારું હું થાય કે. પ્રેમ અને જ્ઞાન બે બહુ મહત્વનું છે. ભગવાનના ભક્તો બે વસ્તુનો સ્વીકાર કરશે, એનું જીવન બહુ દિવ્ય બનશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે તો પ્રશ્ન ઉત્તર કરો. મહારાજ કે કીર્તન ભક્તિ રહેવા દે, હવે પ્રશ્ન ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછો, જે કોઈ સમય તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે, અને કોઈ સમય તો અંતર ડોળાઈ જાય છે ને ભજન સ્મરણનું સુખ આવતું નથી, તેનું શું કારણ છે? મહારાજે પ્રશ્ન કર્યો. આ કઈ બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન નથી, આપણા બધાનો છે. ક્યારેક ક્યારેક મોજમાં આવી જાય છે, ક્યારેક ક્યારેક શોકમાં ડૂબી જાય છે. આમ કેમ થાય છે? ચડુતર કેમ થઈ રાખે છે? આવો બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન. ક્યારેક મોજમાં ભજન થાય છે, સુખ આવે, ક્યારેક નથી આવતું, કારણ શું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી, એનો મતલબ એને ભજન કરતા આવડતું નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, જે કેવી રીતે યુક્તિ જાણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે યુક્તિ તો એમ છે, જે અંતકરણ વિશે ગુણનો પ્રવેશ થાય છે, તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય, અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતકરણ ડોળાઈ જાય ને ગાઢ સંકલ્પ ઘણા થાય ને ભજન સ્મરણ સુખે થાય નહીં, અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતકરણ શૂન્ય વર્તે. માટે ભજનના કરનારને ગુણ ઓળખવા, અને જે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ગાઢ થાય નહીં ને શૂન્ય સરખું વર્તે, તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું, અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ગાઢ સંકલ્પ ઘણા થાય, માટે તે સમયે ભગવાનનું ધ્યાન કરવું નહીં, અને તે સમયે તો એમ જાણવું જે હું તો સંકલ્પ થકી જુદો છું ને આત્મા છું ને સંકલ્પનો જાણનારો છું, ને તે મારે વિશે અંતર્યામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદાય બિરાજમાન છે, અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય, તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં, કેમ જે અંતકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે. અંતે અંતકરણનો એવો સ્વભાવ છે જે તે વિના પ્રયોજને ચાળા કર્યા કરે, માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતકરણના ઘાટને જોઈને કચવાય જવું નહીં, ને અંતકરણના ઘાટને માનવા પણ નહીં, ને પોતાને અંતકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું. બહુ સરસ પ્રશ્ન છે, મહારાજ ઉત્તર પણ બહુ સરસ આપ્યો છે. પહેલી વાત તો એ મહારાજ બતાવી કે ત્રણ પ્રકારના ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. મહારાજ કે રજોગુણમાં તો ગાઢ સંકલ્પ બહુ થાય, એટલે ધ્યાન થાય નહીં, ભગવાનનું ચિંતન થાય નહીં, ભગવાનમાં વૃત્તિ રહે નહીં. તમોગુણમાં મહારાજ કે શુષ્ક ભાવ વર્તે, તંદ્રા જેવું વર્તે, એટલે એમાંય પણ ભજનનું સુખ આવે ને સત્વગુણમાં થાય. ભક્તો યાદ રાખજો, મારા સત્વગુણમાં ભજન થયું કે છે. પહેલી વાત તો એ કે સત્વગુણમાં સંકલ્પ તો છે નથી એમ નહીં. જો તમે કહેશો નથી તો પાછું પ્રથમનું 30મું પણ આડું આવશે ને. દિનાનાથ ભટ્ટનો પ્રશ્ન, મહારાજ ક્યારેક તો અનેક સંકલ્પ થાય છે પણ એનો ડંસ જીવમાં બેહતો નથી, અને ક્યારેક અલ્પ ગાઢ થાય છે અને ડંસ બેસી જાય છે, એ વાત હું બતાવે છે. મહારાજ કીધું કે રજોગુણ વર્તો ત્યારે ડંસ બેસી જાય, તમોગુણ વર્તો તો અને સત્વગુણ વર્તો તો ત્યારે ન બે. એનો મતલબ કે ગાઢ સંકલ્પ જે થાય છે એ તો તમોગુણમાંય થાય છે ને સત્વગુણમાંય થાય છે, સમજાય છે? તમોગુણમાંય થાય છે ને સત્વગુણમાંય થાય. તમોગુણમાં અંધન જ સરખું વર્ગ એટલે ખ્યાલ નથી રહેતો. સત્વગુણમાં યાદ રાખજો, અયોગ્ય ગાઢ થાય પણ મહારાજ કે પ્રકાશ સરખું વર્તે એટલે એ અંદર આવી શકતો, એ ભાગી જાય છે. શું થાય છે? એ ભાગી જાય છે. પણ તો ઘાટ તો થાય છે, માનો ભાગી જાય છે તો બીજા થતા છે ને. ત્યાં જે ઘાટની વાત છે એ યાદ રાખજો, એ જે ઘાટની વાત છે ત્યાં અશુભ ઘાટની જ વાત છે. કારણ કે શુભ ઘાટની વાત છે ને, શુભ ઘાટની વાત હોય તો ટાળવાની વાત ન હોય ને. પછી ડંસ બેસે છે, ડંસ બેસવું એટલે ખરાબ કરી જવું, એની અંદર રાગ થઈ જવો, એટલે અયોગ્ય જ ઘાટ છે. તો અયોગ્ય ઘાટનો ડંસ નથી બેસતો તો શુભ ઘાટ તો થાય જ ને. શુભ ઘાટ તો અખંડ થઈ રાખે, એ તો અટકતા નથી. સત્વગુણ વર્તે ત્યારે કીધું ને, સત્વગુણ વર્તે ત્યારે તપ કરવાનું મન થાય, વ્રત કરવાનું મન થાય, સંકલ્પ થાય, ભજન કરવાનો સંકલ્પ થાય. સંકલ્પ તો થયા કે ન થયા? મંદિરે જવાનો સંકલ્પ થાય, શિબિરમાં જવાનો સંકલ્પ થાય, સંકલ્પ તો થયા. એટલે સત્વગુણમાં સંકલ્પ તો છે ને. અહીંયા મહારાજ પાસે એમ કે સત્વગુણ વર્તો ત્યાં ધ્યાન કરવું. પણ યાદ રાખજો, સંકલ્પ અયોગ્ય યોગ્ય માને શુભ અશુભ બે પ્રકારના છે. અશુભ સંકલ્પને ટાળવા કઠણ છે, શુભ સંકલ્પ તુરંત વિરામ પામી જાય. એને તમે જરાક સંકલ્પ કરો નથી કરવા, વિરામ પામી જશે. અશુભ સંકલ્પ વિરામ પમાડવા કઠણ છે. અને મહારાજ કે રજોગુણમાં ઘણા બધા ગાઢ થાય છે, પાછા સત્વગુણમાં અયોગ્ય ગાઢ થાય પણ અલ્પ પ્રમાણમાં થાય, રજોગુણમાં તો મહારાજ કે ઘણા બધા ગાઢ થાય છે. અને મહારાજ કે રજોગુણમાં ભગવાનના ભક્તે ધ્યાનનો આગ્રહ રાખવો નહીં. તો આપણે તો વાટ જોવાની ને, સત્વગુણ વર્તે ત્યારે કાંઈ કરશું એમ. હમણાં તો રજોગુણ વર્તે છે, એટલે પછી કોઈ લાગે એ માનસી કે તો હમણાં રજોગુણ વર્તે છે કે, એટલે હમણાં થાય એમ નથી એમ. સમજાય? તો કરવું શું? ધ્યાન સુધી પહોંચવાનું છે. તો ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો પ્રથમ તો સત્વગુણમાં જ જવું પડે, એનું બ્રેકગ્રાઉન્ડ છે, પછી નિર્ગુણ સ્થિતિ છે. તો રજોગુણ વર્તે છે તેનો મતલબ ધ્યાન કરવું હોય તો સત્વગુણમાં, કઈ સત્વગુણની વાટ જોઈને બેઠું થોડું રહેવાય છે, બેઠું રહેવાય. સત્વગુણ બાદ જવા માટે તૈયારી કરવી પડે, પ્રયાસ કરવો પડે. અનભક્તો મેં તમને કીધું ને, યાદ રાખજો, સત્વ ધ્યાનની વાત છે. ધ્યાન અને ચિંતન, ચિંતન મહારાજમાં વૃત્તિ રાખીને ધ્યાન કરવું, આ બે વસ્તુ સિદ્ધ કરવા માટે સત્વગુણ જ જોશે. રજોગુણમાં આ વાત શક્ય બનશે નહીં. અને માનો કે તમે રજોગુણ વર્તે ભૂંડા ભૂંડા ગાઢ થશે તોય તમે ધ્યાનમાં બેસી જાઓ, તો ભગવાનનું ધ્યાનને બદલે ક્યાં મન જાહે, જ્યાં સંકલ્પ થાય છે ત્યાં હોવી જોઈએ. એટલે ધ્યાન મહારાજ બોલ્યા એટલે કરાય જ નહીં, થાય જ નહીં. સત્વગુણ વિના ધ્યાન થાય જ નહીં, રજોગુણમાં ધ્યાન થાય જ નહીં. અને તમોગુણમાં તો ઘડીક ધ્યાન કર્યા પછી એમ થાય ટેકો હોય તો મજા આવશે, અને ટેકે ગયા પછી તો ધ્યાન લાગી જાય, તો લાગી જાય કલાક બે કલાક ચાર કલાક જેવો સમર્થ. એટલે તમોગુણમાં પણ ધ્યાન થાય નહીં, સત્વગુણમાં જ થાય. તો સત્વગુણની વાટ જોઈને શું બેસવું? બેસાય તો નહીં, બરાબર બુદ્ધિ લડાવજો. તો સત્વગુણમાં જ ધ્યાન થતો હોય તો સત્વગુણ જેવી સ્થિતિ પ્રાપ્ત કરી શકાય. સત્વગુણ વિના બે જ વસ્તુ ન થાય, મારે ધ્યાન ન થાય, ભગવાનનું ચિંતન ન થાય. પણ ભજન તો થાય ને સ્થૂળ દેહે, સ્થૂળ દેહે ભજન તો થાય ને. તો ભગવાનના ભક્તે શું કરવું જોઈએ? રજોગુણ હોય ને ત્યારે પોતાના આત્મા રૂપ માની, હું દેહ નથી, હું તો આત્મા છું માની, અને સ્વામિનારાયણ 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 જપ કરો, માળા કરો, સમજાય છે, ધૂન કરો, ધૂનનું બેકગ્રાઉન્ડ બનાવો. સ્વામી વાતો મેં લખ્યું, પણ મેં લખ્યું સ્વામી કે જેને ધ્યાન કરો ને પેલા પચા માળા કરે ને પછી ધ્યાન થાય. કારણ કે રજોગુણમાં પણ તમે ભજન તો સ્થૂળ ભાવે કરી શકશો. સ્થૂળ ભાવથી ભજન થાય તો ભજનનું બીજબળ તો થવાનું ને. એ ભજનનું બીજબળ શું કરશે? એને સત્વગુણ બાજુ લઈ જશે, એને સત્વગુણ બાજુ લઈ જશે, અને સત્વગુણમાં અંદર એન્ટ્રી કરાવી દેશે. પછી તો બધું સુગમ છે. સત્વગુણમાં ગયા પછી જો જ્ઞાન હશે તમારી પાસે તો તમને શુભ સંકલ્પ થતા હશે અને ટાળતા આવડશે. મહારાજે પણ બતાવ્યું, મહારાજ કે જે વખતે સંકલ્પ થાય ને તે વખતે સંકલ્પ અમે જોઈએ રાખવું, એક બે સેકન્ડ તમે, અને પાછું સત્વગુણ વર્તે એટલે સંકલ્પ અયોગ્ય તો છે નહીં, યાદ રાખજો, નહીં તો પાછું વિરોધાભાસ થશે. ક્યાં? લોયાના 11માં વચનમાં તારે ભટકા હે. શું થશે? લોયાના 11માં વચનમૂત સાથે ભટકાશે. કારણ કે મહારાજ કે અસત પુરુષની સમજણ એવી છે, જે સમયે જ્યાં મન જાય અને એ વખતે એનું ધ્યાન કરવું, સ્ત્રીમાં મન જાય સ્ત્રીનું ધ્યાન કરવું. અને આપણે વાત એવી જ કરીએ છીએ, સંકલ્પ અમે જોઈ રહ્યું, ધ્યાન કરવું જોઈ રહ્યું, એક જ વાત છે. પણ યાદ રાખજો, સત્વગુણ વર્તે છે. ક્યારે જોવાનું છે? સત્વગુણ વર્તે છે. અને સત્વગુણો જયારે વર્તો તો ત્યારે અશુભ એક પણ ઘાટ હોય જ નહીં, શુભ જ ઘાટ હોય. એની સામે જોઈ રહેવામાં જરાય બાધક દોષ નથી, એની સામે જોશો એટલે ઘાટ બંધ થઈ જાય. પ્રથમ તો પદ્માસન વાળી, અને જેમ શ્વાસ આવે ને મનને હાંકવું, શ્વાસ નીચે જતો હોય, શ્વાસ પાછો આવે, શ્વાસ નીચે જાય, શ્વાસ બહાર, એ મનને ભેગું હાંકવું, એટલે ઓટોમેટિક મનની ગતિ શાંત થાય. અને પછી તેમ છતાંય જે સંકલ્પ વધ્યો એ સંકલ્પ અમે જોઈ રહ્યું એટલે સંકલ્પ વિરામ પામશે. અને પછી ધ્યાન કરશો, ભલે અડધો જ કલાક ધ્યાન કર્યું હોય, અડધો જ કલાક, પણ અડધો કલાકમાં તમે 24 કલાક મોજમાં રહી શકો એવી પોઝિશન નિર્માણ થઈ જાય. ભલા મણા બેટરા ગોત્યા, હવે એને અડધો કલાક પલગની અંદર ભરાઈ દઈશ તો આખો દાડો હાલે કે નહીં ચાલતો, 24 કલાક. પણ ક્યારે હાલે? જ્યાં કરંટ આવતો એમાં તમે ભરાવો અડધો કલાક, તો પછી 24 કલાક હાલે. હવે તમે પલગમાં ભરાઈ દો પણ સ્વિચ જ પાડવાનું ભૂલી જાઓ, સમજાય? પ્રક્રિયા તો હરખી જ છે. બે ભગત સરખા બેઠે, બે આંખી વેચીને અડધો કલાક બેઠા, પણ એક પ્લગ ભરાયું છે ને એકે નથી ભરાયું, વાત સમજાય? પ્લગ ભરાવશે એને અડધો કલાકમાં બેટરી એવી ચાર્જ થશે, અખંડ 24 કલાક એને મોજ મોજ ને મોજ વર્તશે. અને ઓલો અડધો કલાક બેઠા પછી, કલાક બેઠા પછી પાછો ઊભો થાય ને તેવો ને એવો લંગા ગયેલા રીંગણા જેવો. કારણ કે ભગવાનના ભક્તો યાદ રાખજો, આત્માને પરમાત્મા સિવાયનું કોઈ પણ તત્વ એવું નથી કે મોજમાં લાવી શકે, કોઈ તત્વ નથી. આત્માનો બીજો ખોરાક જ નથી, આત્માને બીજું કઈ જોતું જ નથી. મહારાજે પ્રથમના 70માં પણ બતાવ્યું, મહારાજ કે વિષય તો મનને જોઈએ છે, જીવને તો કાંઈ જોતું નથી, એને તો એકલા ભગવાન જ જોઈએ છે. તે ભગવાન અરે કરંટ જો લાગે તો અડધો કલાકનું ધ્યાન તમને આઠો જામ મોજમાં લાવી દે. બહુ સરસ મહારાજ એ બતાવે છે. એટલે ભગવાનના ભક્તો એ ધ્યાન સુધી પહોંચવા માટે સ્થૂળ ભજન કરવું બહુ જ ટ્રાય તો કરજો, બહુ જરૂરી છે. અને ભક્તો, એક દાડે મેં તમને કીધું તો આપણે જયારે પેલા ધ્યાન વિશે બેઠા તે દાડે, ભગવાનના ભક્તો માનો તમને કીધું માળા ફેરવજો, બહુ શ્રેષ્ઠ છે, પણ માળા તમે બધી ન ફેરવી શકો તો કાઉન્ટિંગ મશીન રાખજો, એના માધ્યમથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનો મંત્ર જપશો, એ બીજું માધ્યમ છે. ત્રીજું એક માધ્યમ બતાવું, બની શકે એવું તમે એવી ક્રિયામાં જોડાણા છો, દાખલા તરીકે તમને કીધું માંડવી ખેંચો, હવે માંડવી ખેંચતો હોય ત્યારે ક્યાં પછી તમે આમ દબાવવા જાઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ દબાવાય, હે તો શું કરવું? તમને પ્રિયમાં પ્રિય જે ધૂન હોય, યાદ રાખજો, પ્રિયમાં પ્રિય તમને ધૂન હોય એ ધૂનને રટવાનું વ્યસન પાડી દો. જે ક્રિયા કરતા હોય, પવિત્ર દેહે અપવિત્ર દેહે તે નામ તો નિત્ય રટવું સ્નેહે, પોહા એ ક્રિયા તમે કરતા હો, પછી તમે હીરા ઘસતા હોવ તોય ભલે, તમે કદાચ બાથરૂમ ગયા હોવ તોય ભલે, તમે નાતા હોવ તોય ભલે, તમે કપડાં પહેરતા હોવ તોય ભલે, તમે રસ્તે હાલ્યા જતા હોવ તોય ભલે, તમે કોઈ કાર્ય કરતા હોવ તોય ભલે, એ એક ટેવ પાડી દો, ધૂનની ટેવ પાડી દેશો, બેકગ્રાઉન્ડ મસ્ત તૈયાર થશે ઓટોમેટિક. જો રજોગુણ સત્વગુણ તમોગુણ પ્રત્યેક વ્યક્તિની અંદર આવી શકે, પણ મહત્પુરુષની અંદર એ ટકી નથી શકતા સત્વગુણ સિવાય, બાકીને આવીને તરત પાછા વિદાય લઈ જાય. કારણ કે મહારાજ શું કીધું ખબર, મહારાજ કે સત્વગુણની અંદર સંકલ્પ તો થાય પણ અંદર ડંસ બેહી ન હગે, માને એ સંકલ્પ થા, સંકલ્પ રજોગુણ મિશ્રિત સત્વગુણ છે, યાદ રાખજો. રજોગુણ જયારે થયો ત્યારે શુદ્ધ સત્વગુણમાં તો શક્ય ન બની શકે, પણ સત્વગુણની સાથે રજોગુણ મિશ્રિત જયારે થાય ત્યારે સંકલ્પ ઘાટ અયોગ્ય ઘાટ છે થઈ જાય. પણ મહત્પુરુષ છે એની અંદર સત્વગુણનો ફોશ આવી રહ્યો, ભજન અવલંબન કરી રજોગુણ તરત નથી પાછો વળી જાય છે, અયોગ્ય ઘાટને થવા ન દેતો, વિશેષની વિશેષ સત્વગુણ વર્તે છે, માટે ધ્યાન કરી શકે. બાકી એકલા તમે ટેવ પાડશો ઓલે આંખી વિશે બેઠા આપણે બેસી જઈએ એમ નહીં થાય. સમય વાતો લખ્યું સ્વામી કે એક જગ્યાએ અમે ગયા હતા અને પછી બન્યું એવું કે નદીના કાંઠે બધા માનસી પૂજા ધ્યાન કરવા સંતો બધા બેઠેલા, એમાં બાવન જમાત આવી અને બધા સંતો ને ધ્યાનમાં બેઠેલા ભાળ્યા ને બાવન જે ઉપરી હતો ને એ કે ઓહો જો આટલા બધા સ્વામિનારાયણ વાળાને બહુ માને છે કે આ મારે આખી ઉછીને બેસી જાય કે આપણે બેસી જાઓ કે નહીં બેસી ગયા કે પછી આપણને મળશે માનવા. પણ સ્વામી કે બે એક મિનિટ બેઠા અને ત્યાં તો ભૂંડા ભૂંડા ઘાટ મેળ્યા ઉઠવા હડફ લઈને થયો બહુ ઉભો, એટલે ઉભા થા ઉભા થઈ તો નવરા હોય બેઠા, આપણે થોડા નવરા, આપણે તો આમ કરવું છે તેમ કરવું, ઢીકડું કરું પૂછડું કરું, હડફ ઉભા થઈને પછી ભાગ્યા. એમ ભગવાનના ભક્તો સત્વગુણનું નિર્માણ થયા વિના, હા ભગવાનના ખરેખર આ સંત કે ભક્ત કલાક બે કલાક પાંચ પાંચ કલાક સાત સાત કલાક એની તો એને સ્થિતિ પ્રાપ્ત કરીએ છે બેસી શકે, પણ આપણે એમ માની બેહવા જઈએ તો નહીં સંભિત બને. એના માટે બેકગ્રાઉન્ડ સત્વગુણનું લાવવું પડશે. અને ધ્યાન છે ને, યાદ રાખજો, ધ્યાન સત્વગુણમાં કરવું એટલે એનો શું મતલબ થયો, ત્યારે પ્રારંભ કરો, હજુ લખજો પોઈન્ટ, ધ્યાન સત્વગુણમાં કરવું એટલે પ્રારંભ કરવાની અવસ્થા એટલે સત્વગુણ છે, ધ્યાન સ્થિતિ સત્વગુણ નથી. આ વાત તમને સમજાય છે? સત્વગુણમાં ધ્યાન કોઈને થાય એ શક્ય ન બને, થાય માને એ ક્રિયા ધ્યાનમાં લાગી જાય સત્વગુણમાં શક્ય ન બને. તમે કહે છો મહારાજ કીધું સત્વગુણમાં ધ્યાન કરવું ખાલી એન્ટ્રી એન્ટ્રી માટે, ધ્યાન તો નિર્ગુણ સ્થિતિમાં જ થાય, જ્યાં સુધી અયોગ્ય નહીં પણ યોગ્ય અશુભ નહીં પણ શુભ સંકલ્પ વિકલ્પ થતા હોય ત્યાં સુધી ધ્યાન થાય. હું કહો આમાં રસોડા સ્વામી શોકો બેઠા, એના મનમાં થાય મારા પોણા હાથ વાગ્યા સ્વામી હજી બંધ નથી કરતા, હજી તો માંડવી શેકવાની બાકી છે, મારું કેમ થાય, અહીં કદાચ આખી વિશે બેઠા હોય, હજી માંડવી શેકવાની બાકી છે, હજી ઓળા ઉત્સવ કરવો છે, હજી બધા જમાડવા છે, એ આંખી વિશે બેઠા તેને ધ્યાન થાય, એ ધ્યાનમાં છે, ભલે છે સત્વગુણમાં, કારણ કે એને સંકલ્પ શું થાય છે, ભગવાનના ભક્તો માટે માંડવી શેકવી છે, હજી ભગવાનના ભક્તોને જમાડવા છે, હજી તો પંક્તિ પાડવી છે, એ કયો ગુણ વર્તે છે, રજોગુણ છે, સત્વગુણ છે, પણ ધ્યાન થાય છે નિથત. હું કામ એ સત્વગુણમાં છે, એ નિર્ગુણ સ્થિતિને પામ્યો નથી. એટલે સત્વગુણની ઉપર જે સ્થિતિ છે એ નિર્ગુણ સ્થિતિ છે, અને નિર્ગુણ સ્થિતિમાં ધ્યાન શક્ય બને. એટલે ભગવાનના ભક્તને રજોગુણમાંથી બહાર નીકળીને સત્વગુણમાં જવું, અને સત્વગુણમાંથી પણ બહાર નીકળી અને નિર્ગુણ સ્થિતિને પામે ત્યારે ભગવાનના ભક્તને ધ્યાન થાય. એટલે પ્રયાસ કરજો, પહેલા સ્થૂળ દેહ કરીને ખૂબ ભજન કરવાનો ટેવ પાડ્યો, ધૂન આદિકથી ખૂબ સ્થૂળ દેહ ભજન કરવું. સ્થૂળ દેહ ભજન કરશો ને તમે અનુભવ જુઓ, તમે ક્યારેક બેઠા હો ને આમ પ્રદક્ષિણા કરતા હો તો બેઠા બેઠા માળા કરતા હો કે ગમે તે માળા કરતા, પણ પારે પારે સ્વામિનારાયણ 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 બોલાતું હોય, તમે 15-20 માળા ફેરશો એટલે ઓટોમેટિક તમારા મનમાં એમ થશે કે આમ ફેરવું એના કરતા પ્રદક્ષિણા કરતા કરતા ફરું, એના કરતા એક કામ કરું બેઠા બેઠા કડીક માળા ફેરવું. હું કામ ખબર છે, રજોગુણ હવે સત્વગુણ બાજુ ટન મારી રહ્યો છે. પછી બેઠા બેઠા માળ ફેરવતા હશે ને ખુલ્લી આંખે મારીની મૂર્તિ આગળ રાખીને, પછી મનમાં સંકલ્પ થાય એક કામ કરું આંખો વીતતા વીતતા માળા ફેરવું, વધારે સત્વગુણ બાદ જાઓ. અને પછી માળા ફેરવતા ફેરવતા એમ થાય હવે માળા કરતા ઘડીક ધ્યાન કરું તો સમજાય. રજોગુણમાંથી તમને પાછા વાળ્યા, ધીમે કરીને સત્વગુણમાં લઈ ગયા, અને સત્વગુણમાંથી પાછા વાળીને તમને નિર્ગુણ સ્થિતિમાં ઉપાડી જશે. પણ એને માટે પ્રથમ તો સ્થૂળ દેહમાં કાર્ય કરવું પડશે. અંતકરણ સુધી કોઈ પણ વસ્તુ પહોંચાડી હોય તો પહેલાં સ્થૂળ દેહથી જ અંતકરણ સુધી પહોંચી શકે, મારાનો સ્વયંનો મત છે. મારે કે જગતના વિષય હોય તો અંતઃકરણમાંથી ફૂટતા નથી, એ પણ બહારથી જ આવે છે. એમ ભજન અંદર કરવાનું છે, પણ એ બહારનો સહારો લેવો પડે છે. એટલા માટે મહારાજ કીધું, મહારાજ કે કોઈ એમ કે મન હોય ચંગા તો કથરોટ ને ગંગા, મહારાજ કે વાત ખોટી છે. એનો મતલબ અમે દેહ કરીને ગમે ભલે કાંઈ ન કરી પણ મારું મન ચોખ્ખું છે, મારી કઈ વાત ખોટી છે. દેહ કરીને જે શ્રેષ્ઠ આચરણ નથી કરી શકતો એનું મન ક્યારેય પણ શુદ્ધ રહી ન શકે. બની શકે એને ખબર નથી, એને આગલે જન્મે બહુ પુરુષાર્થ ખેડ્યો છે, અને એ પણ સ્થૂળ દેહ કરીને ખેડ્યો છે, જેથી કરીને શક્ય છે અંતકરણ પવિત્ર હોય. એને અવલંબને કરીને એને કોઈ અયોગ્ય ગાઢ સંકલ્પ કાંઈ ન ઉઠતા, એટલું શુદ્ધ મન છે. પણ આ વખતે ઈ જો મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા એ વાત લઈને જો બેઠો રહેશે, અને દેહ કરીને શુદ્ધ આચરણ જો નહીં કરે, અને નહીં જોવાનું જોવા મળશે, નહીં ખાવાનું ખાવા મળશે, નહીં સાંભળવાનું સાંભળવા મળશે, મારે કે નથી મળશે કદડો આવવા, અને પવિત્ર અંતઃકરણ પવિત્ર મન પવિત્ર બની જશે, અને પછી એનાથી કાંઈ થઈ શકશે નહીં. માટે ભગવાનના ભક્તો સ્થૂળ દેહ કરીને ભજન કરશું ત્યારે સૂક્ષ્મ દેહ સુધી એની છેડ જશે, અને પછી ભજન જ્યારે કરશું, સ્થૂળ દેહ યાદ રાખજો, સ્થૂળ દેહ એ જે મેં કીધું એમ આપણે હમણાં વાત કરીએ કે ભજન આપણે જે કરીએ છીએ શું છે, સ્થૂળ દેહ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ ધૂન કરીએ સ્થૂળ દેહનું ભજન છે. પછી સૂક્ષ્મ દેહનું ભજન, સૂક્ષ્મ દેહનું ભજન એટલે આપણે આત્મા અનાત્માનો વિચાર જે કરીએ છીએ, અને સંકલ્પને ખોટા કરવા માટે જે મથીએ છીએ, અને ભગવાનને ધારવા જે મથીએ સૂક્ષ્મ દેહ છે, અને પછી સંકલ્પ વિરામ પામી જાય એ કારણમાં થયેલું ભજન છે. અને કારણમાં થયેલું ભજન જ કારણને ટાળી શકે, માને વાસનાને ટાળી શકે. અને ગોપાળાનંદ સ્વયં પણ એમ કે કારણમાં ભજન કર્યા સિવાય કારણ દે કોઈ દી ટળી શકે નહીં. માટે ભગવાનના ભક્તો જેને ધ્યાનનું અંગ પાડવું હોય એવા ભગવાનના ભક્તો માટે મહારાજ બહુ સરસ વાત બતાવી. મહારાજ કે બાકી તો આ અંતકણે નાના છોકરા જેવું છે, એ વિધવિધ પ્રકારના સંકલ્પ કરશે, એથી તમે હિંમત હારતા નહીં, એથી કરીને પડતું મૂકી દેતા નહીં. ઘણા બધા પડતું નથી મૂકી દેતા, માનસી પૂજા નિયમ લે 2 મહિના કરે પછી પડતી મૂકે, કેમ તો કે ગાઢ સંકલ્પ સ્વામી બહુ થતો પછી પડતી મૂકી. એટલે ભલામણ પડતી મુકાય કે ન થાય એનો પ્રયાસ કરાય, સમજાય. એમ આમાં જ તમે નિયમ કોક લો ને સારું, એને પડતું નહીં મૂકતા, એમાં ખોટ દેખાતું હોય ને તો એને કેમ રિપેરિંગ કરવું, એ રિપેરિંગ કરજો, પણ એને પડતું મૂકતા નહીં. એમ સરસ મહારાજ વાત બતાવી. અને મહારાજ કે મન તો વિના કારણે પ્રયોજન કરે એવું છે, માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં, ને અંતકરણના ઘાટને માનવા પણ નહીં. ઘાટને જોઈને કચવાય ન જોઈને માનવા પણ નહીં, માનવા નહીં, તો જીવ માની લે. હું માની લે, મધ્યના 12માં કીધું એમ, હું તો કામી છું, હું તો ક્રોધી છું, હું તો લોભી છું, મારી અંદર તો આવો સ્વભાવ છે, હું તો ક્રોધી છું, હું તો આવો છું. પોતાની જાતને હાવ હીન માની લે છે. કેવી માની લે છે? હીન માની લે છે. અને પોતાની જાતને હીન માની લે ને એ ભજન ન કરી શકે. અહંકારે ન લાવવો એમ હિને ન માનવી, કેફ મારે હું હીન નથી, અને યાદ રાખજો, ભગવાનના ભક્ત બે ને ઓળખી રાખજો, પોતાની અંદર કોઈ ખોટો તો ખોટને ઓળખી રાખજો, પોતાના ગુણને હતને ઓળખી રાખજો. શું કામ ખબર છે? પોતાને અહંકાર બાજુ મન ખેંચી જતો છે ને ત્યારે પોતાની અંદર કાંઈ પણ સૂક્ષ્મય ખોટે છે ને તેને અમે દ્રષ્ટિ નાખજો, એટલે તરત મને એમ કહેશે હજુ તારી અંદર આ તો ખામી છે ને હું ઊંચા નીચો બહુ થાશ. અને જો પોતે પોતાની શ્રેષ્ઠતાને ઓળખી રાખીએ છીએ તો જ્યારે અંતઃકરણ સતત આ મારો કરશે, તો આવો છો આવો છો આવો છો, જગતમાંથી પણ મારો પડશે, તો આવો છો, તો ક્રોધી છો, લોભી છો, કામી છો, સ્વાદ્યો છો, તો આવો ના આવો રહ્યો, તારામાં તો કોઈ સુધારો જ ન આવ્યો, અરે તું જન્મ તીધું આવો ના આવો છો. અને પછી પોતાનું મન પણ એવા સંકલ્પ કરવા માંડશે, જીવાત્મા હિંમત હારી જશે, મોક્ષના માર્ગ થકી પડી જશે. અને ભક્તો એક વાત બતાવું, વચનામૃત પૂરું કરતા કરતા ક્યારેક ક્યારેક એવું જોવા મળે, ભગવાનના એકાંતિક હરિભગત હોય એની ઘેરે ભગવાનના ખરેખરા ભક્તોનું સર્જન નથી દેખાતું. અને તમને બહુ એવું જોવા મળે કે સત્સંગનો એક છાંટો ન હોય. બરાબર યાદ રાખજો, અને જીવનની અંદર ફેરફાર કરવો પડે તો કરી નાખજો. પોતાની ભૂલનું પરિણામ છે. શું છે? પોતાની ભૂલનું પરિણામ છે. વસ્તુગત ઘટના એ ઘટી કે એણે મહારાજની આજ્ઞાનું અનુસંધાન ટાંક્યું, મારે આવી રીતે રહેવું જોઈએ, આવી રીતે રહેવું જોઈએ, આવી રીતે રહેવું જોઈએ, એટલે ભગવાન રાજી થાય. બહુ સરસ એને વિચાર કર્યો. પણ વિચાર કર્યા પછી પોતે જે વિચારનો સ્વીકાર કર્યો એ વાત એ પરિવાર ઉપર લાદવા માટે પછી એણે પ્રયાસ કર્યો. અને માનો કે પરિવાર થોડું ઘણું એક્સેપ્ટ કરે છે, થોડું ઘણું નથી કરતો, નથી કરતો ને ત્યારે તૂટી પડે. પોતાની સ્ત્રી હોય તેના ઉપર તૂટી પડે, તું તો આવીને આવી રહી, તારામાં તો કદી મીઠું નથી, તારા બાપે નાખ્યું નથી. અને નાનો છોકરો હોય, હાવ બે વર્ષનો પાંચ વર્ષનો, અને તમે નિયમ લીધું છે ટોયલેટ ગયા પછી, લેટ્રિન ગયા પછી સ્નાન કરવું, સતર ફેરી હાથ ધોવા, નાના છોકરા નથી આવડતું, તું તો આવો ના આવો રહ્યો, તું તો અમારી ઘેરે પથ્થર પાક્યો હતો સારો હતો, આવો ક્યાંથી જન્મો, આના કરતા વાંજ્યા રહ્યો તો સારું હતું. એની છાપ એના માણસ ઉપર બહુ મોટી ઉઠતી હોય છે, એની છાપ માણસ ઉપર બહુ ઉઠતી હોય છે. એનું હૃદય પછી નિષ્ઠોર થઈ જાય છે, એ બાળકનું હૃદય નિષ્ઠોર થઈ જાય. એને તમે ચોક્કસ લાઈન ઉપર લઈ જાઓ, પણ એને કહો બેટા તું આ કરી શકશો, શું અરે ન થાય, પપ્પા મને ટાઢું પાણી, અરે બેટા ટાઢું લાગ ગરમ પાણી નાહી લે, પણ જો તું ઠંડા પાણી નાહી તો એ કહો ન નાહી કેમ નહીં, જો હું નાહું છું ને, એમ કહીને એને ઈ માર્ગે તમે દોરશો તો એ બાળક ઠંડે પાણી નાતો થશે. યાદ રાખજો, એ સતર ફેરી હાથ ધોતો થશે, એ સ્નાન કરતો થશે, પૂજા પાઠ કરતો થશે, એ મંદિરે જતો થશે, એ સાધુ પાસે જતો થશે, એ મહારાશી પાસે જતો થશે, એ સત્સંગ કરતો થશે, તમારા કરતા હવાયો થશે. ઘણી વાર હું તમને કહું છું, નેગેટિવ ઉપર તમે નહીં હાલો, પોઝિટિવ ઉપર જ હાલો એમ. અરે કદાચ માનો કે જેને બિચારી ઘેરે સત્સંગ એવા સ્ત્રી ભક્તો તમારા ઘરમાં આવ્યા છે અને તમારી જેટલું નથી પાળી શકતા, તો નથી પાળતી નથી પાળતી એમ નહીં કહો, એને એમ કહો, અરે અમારા મનમાં તો એમ હતું કે કદાચ તમે પાળી શકશો, કેમ તમે સરસ કરો છો, અમે તો જાહેર નહોતું, અમે જ્યારે હતા ને ત્યારે અમે તો નહોતા કરી શકતા, અમે આમ નહોતા કરી શકતા, અમે અમને તો ભીમ પડતી, તમે તો બહુ સરસ કરો છો, બાકી બધા નિયમ પાળવા મળ્યા, તમે તો લાગે અમારે કરતા હવાયા થઈ જાય છો, તો હવાયા થઈ જાય, પણ આપણે કરવા જ નથી. અમે જયારે આવ્યા ને ત્યારે અમે તો આમ કરતા, તમે તો તેમ કરતા હતા, ઓલું કરતા, એમ કરી કરી અને એને બસ દબાઈ રાખ્યા, દબાઈ રાખ્યા, દબાઈ રાખ્યા, પછી ઓલા કે મૂકો ને પડો જન પડતી, આમ્યા ગમે એમ કરીશું તો આ કઈ આપણી કદર કરવાના છે નહીં. અને પરિણામે સારા હરિભગતની ઘેરે પણ નબળું સર્જન થાય છે. આ વાત આમ જ છે, આમાં મીન મેઘ ફેર નથી, એમ મીન મેઘ ફેર નથી. માટે ભગવાનના ભક્તો જે નિર્માણ કરવા માંગતા હોય એવા ભગવાનના ભક્તો વાતનું બહુ અનુસંધાન દોરજો, અને તું કરી શકશો, તું કરી શકશો, તું કરી શકશો એ જ વાતને અજમાવો. તારથી ન થાય, ન થાય, ન થાય, હાથ આઠ ફેરી માણા સાંભળે પછી મનમાં માની લે મારથી ન થાય એમ, પણ તમે એને કહેવા પડો શું કામ તારથી ન થાય, થાય શું કામ ન થાય, થાય શું કામ ન થાય, થાય પછી એનાય મનમાં થાય, થાય અને કરી નાખશે. શિબિરમાંથી ભગવાનના ભક્તો ખરેખર તમારે પાછું ભજન કરો ને તો આ લાઈન પકડવી પડશે, કારણ કે તમે આ લાઈન નહીં પકડો પછી તમે તારથી ન થાય, ન થાય થઈને આવું ઢીબી નાખ્યો હશે, પછી ઘરમાં એક નિયમ નહીં પડે કંઈ પાળતો, ને પછી તમને બેઠા બેઠા ઉદ્વેગ થાય અને ગઢપણમાં માળા ફેરવતા હોય પણ મન પછી છોકરામાં જાહે, ત્યાં કાંઈ દી વાળ્યો નહીં, પણ દી ન વાળવા તમે દી વાળવા દીધો નહીં એને, સમજાય? માટે હજી કહું છું, એવું નથી માનતા બાળપણથી, તમારો 20 વર્ષનો દીકરો થઈ ગયો, 30 વર્ષનો થઈ ગયો હોય તો નાલાયક, તને કાંઈ ખબર પડતી નહીં, એ વાત બંધ કરી દો હવે, એને ગાળો દેવાનું બંધ કરી દો, એને 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 તોડી નાખવાની વાત બંધ કરી દો. એને હજુ તમે જરાક જરાક, હવે એકારે નહીં કહેતા, કારણ એકારે હવે નહીં મેળ પડે, ધીમે ધીમે એના હવે કાર્ય શોધો, એમાંથી નાનું પણ સરસ કાંઈક ખારું કામ કરીને આવે એટલે એની બિરદાવો. ભલે એ મંદિરે નથી જતો પણ ક્યારેક જાય અને તમને ખબર, અરે બેટા મંદિરે ગયો તો બહુ સરસ, બહુ સારું થયું, હું રાજી થયો, એટલું જ બસ, પછી અટકી જાઓ. ઓલો મંદિરે ન જતો હોય ને તોય ક્યારેક એના મનમાં થાય જઈ આવું, અને ઓલો કે અથવા ખબર પડે કે મંદિર ગયો તો આ વખાણ કરવાને બદલે ટોચાણો છે આજ વર્ષના વસલે દાડે, ભારે મોટી ધાડ મારી લો, પછી ઓલે બીજી ફીરી જાય. એટલે એંગલ ખોટી જે પકડાઈ ગઈ છે એ એંગલને છોડી દો, તમે સારી એંગલ સાચી એંગલ પકડશો તો પરિવાર દિવ્ય થઈ જશે, ઘર તમારું મંદિર જેવું થઈ જશે અને એટલું અદ્ભુત નિર્માણ થશે કે ખરેખર હૃદય આનંદથી ભરાઈ જશે, વૃદ્ધાપનમાં ખૂબ ભજન થશે, ખૂબ આનંદ આવશે અને મારા સુધી પહોંચી શકાય. મહારાજ અહીંયા બહુ સરસ એક વાત બતાવી રહ્યા છે. મહારાજ કે જેને ધ્યાન કરું તેને અંતકરણના ઘાટને જોઈને, ઘાટની સામે જોઈને કચવાઈ જવું નહીં અને અંતકરણના ઘાટને માનવા પણ નહીં, ને પોતાના અંતકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કર્યા કરવું. ભજન કર્યા કરવું ફરીવાર શબ્દ લઈ, ક્યારે તો રજોગુણ વર્તો હોય, કારણ કે અંતકરણ ત્યારે જ કજિયો છેડ્યું હોય ને ત્યારે જ એના ઘાટને માનવાનું નહીં ને. તોય પણ મહારાજ કે અંતકરણ કજિયો છેડ્યું એટલે મૂકી ન દેવું, એ કજિયો કરી રાખે તું મારું છો જ નહીં, હું તો તારે જુદો છું એમ માની ભજન તો પાછ સ્થૂળ દેહ તો કર્યા જ કરવું. તો સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહમાં જાશો, રજોગુણમાં સત્વમાં જાશો, સત્વમાંથી નિર્ગુણમાં જાય અને ખરેખરું ભજન કરી મહારાજ કે મને રાજી કરી શકશો. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.